లోజస్థం వర్ణివేశస్థం సర్వోపరి కృపానిధి శ్రీహరిం సరయుదాసం ధ్యాయామి తామహం సదారుది కర్తృత్వరసమానౌ మే త్వత్పాదేర్పయితుం ప్రభో హృదయేన సదేచ్ఛామి తదర్థం దేహి మే ధియం తదర్థం దేహి మే వాళ్ళ భక్తో, విక్రమ సంవత్ 2075 కార్తక సુદ 30 શનિવાર આજે બપોર પછીની કથા આપણે આરંભ કરીએ છીએ. તારીખ 10/11/2018 કુંડળધામ કથા મંડપમાં. હવે શ્રી હરિજી મહારાજના સ્વાભાવિક ચેષ્ટા ગાનમાં પદ 7મું ને કડી 8મી આપણે આવ્યા છીએ. એમાં મહારાજની સવારે જાગવાથી માંડીને સ્નાન વગેરેની લીલા આવે છે. જો આપણે ધ્યાન રાખીશું તો એ પૂર્ણ પુરુષોત્તમની અક્ષરધામસ્થ મનુષ્ય મૂર્તિમાં આપણી વૃત્તિ એકાગ્ર થાય. માત્ર હવારની દૈહિક ક્રિયાનું જ વર્ણન છે. દશક ચેષ્ટાઓ લખાણી છે, એમાંથી જ્યાં જ્યાં કંઈક વિશેષતાઓ છે કે લેખકોએ પોતે પોતાની આંખે જોઈ છે, એને આપણે ભેળી કરીને એકદમ સારું ભગવાન સ્વામિનારાયણનું હવારમાં જાગીને બપોર સુધીનું જે આન્નિક કર્મ છે એને ધ્યાનમાં ધરવા માટે આપણે અત્યારે ભેળું કરીને લાવ્યા છીએ. આપ સૌ ભગવાનના પ્રેમી ભક્તો છો, પ્રભુને વહાલા સંતો ભક્તો, મહારાજની આ સ્નાન લીલા વગેરેને આપણે હૃદયમાં ધારીશું, મહારાજમાં હેત વધારીશું. કેમ જે આપણે હેત વધારવા જ અહીંયા આવ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સત્સંગ શિબિર 27મા આજે કાર્તિક સુદ 30ને દિવસે શનિવારે બપોર પછી મહારાજની સ્નાનાદિક લીલાને ધ્યાનથી સાંભળીએ. આમાં બહુ ઝાઝુ વિવરણ નહીં આવે, બસ ધ્યાન જ કરવાનો છે. ભગવાનને સંભાળવાના છે, ભગવાનને ધ્યાનમાં ધરવાના છે, ભગવાનનો મહિમા વિચારવાનો છે, અને ભગવાનને પ્રેમથી ભેટવાના, ચૂમવાના, અહીંયામાં ધારવાના, હેત કરવાનો અને આનંદ માણવાનો. પાછલી રાત્રિ રે, ચાર ઘડી રહે જ્યારે, દાતણ કરવા રે, ઉઠે હરી તે વારે. પ્રેમાનંદ સ્વામીએ આ 7મા પદની 8મી કડીએ મહારાજને ઉઠાડ્યા. અહીંથી ભગવાન શ્રીહરિની તમામ સ્વાભાવિક ચેષ્ટાઓનો આરંભ થાય. હકીકતે તો ચેષ્ટાનો આરંભ અહીંથી જો થાય, મહારાજ ઉઠે ત્યાંથી પછી આખો દિવસ નીન, મહારાજ જ્યારે છેલ્લે સૂવે ત્યારે 10મું પદ પૂર્ણ થાય એમ હોવું જોઈએ. પણ માળાથી સ્વામીએ શરૂ કર્યું ચેષ્ટા, એમાં બીજો કોઈ ક્રમ નથી, કેવળ મસ્તી છે. અને આપણે એ મસ્તીને એમનામ રવા દીધી છે, કાંઈ આપણે સસ્તી કરવી નથી. બસ આપણે તો મહારાજને માણવાની વાત છે. કોઈ આપણને બરફી આપે, કોઈ જલેબી આપે, કોઈ પેંડો આપે, ઉગણમણે જ ખાઓ, આથમણે જ ખાઓ, ઓલી કોર ભાંગો, ઓલકોની કોર ખૂણે જ ભાંગો, ચોરસ્યું છે ત્યાંથી બટક્યું ભરો, એ લપમાં પડવો જ નહીં, બસ બરફી ખાઓ, જલેબી ખાઓ ને જલસા કરો. એમાં ચેષ્ટા છે, એ પેંડો છે, જલેબી છે, બરફી છે, ગમે ત્યાંથી બોલો, ગમે ત્યાંથી ખાઓ, એનો આનંદ જ આવે. હાકરનો ગાંગડો ઉગમણે જ ખાઓ, આથમણે જ ખાઓ, હેઠે જ ખાઓ, ઉપર જ ખાઓ, રાતે ખાઓ, અંધારે ખાઓ, ખૂણે ખાઓ, કાંઈ ન હોય, ખાઓ એટલે મજા આવે. ઠીક પડે ને જ ખાઓ, ઠીક પડે ત્યાં ખાઓ. એમાં ભગવાન સ્વામિનારાયણની એક એક ક્રિયા, એક એક લીલા આપણા આનંદને વધારનારી, આપણા પાપને બાળનારી, આપણા દોષોને ટાળનારી છે, માટે આનંદથી માણવી. તો વાલા ભક્તો, પ્રથમ તો પાર્ષદ ભીમજી ભગત જે મહારાજની પાસે રહેતા હતા, એણે જે જોયું છે ને એણે જે લખ્યું છે એ આપની આગળ મારે પ્રસ્તુત કરવું છે. આપણે ગાવું છે તો ગવડાવું, અચ્છા નહી તો હું એકલો બોલી જાઉં. તમે કહેવાય એમ, મને ગમે એમ. અચ્છા, તમે ખાલી સાંભળો, જીલતા નહીં, મને ગાવા દો. કોક દીતો મારો વારો આવવા દો. ધ્યાન ધરજો બધા. ઓકે, તલ્લીન ખુદ બન જાયંગે હમ પાર્ષદ ભીમજી ભગત, ઓર મહારાજ જો જો કર રહે હૈ વો હમ વહાં ખડે રહેકર દેખેંગે, ઓર પરમાત્મા કી બડી પ્યારી મૂર્તિ કો હમારા નયન દ્વાર સે હમ હમારે આત્મા મેં લે જાયંગે, ઓર બડે પ્યાર સે ભગવાન કે સાથ એકમેક હો જાયંગે. ઓકે, પ્રથમ પહેલા પ્રાત કાળે જ્યારે ઉઠે જગદીશ, હરે હરે એવા શબ્દનું કરે ઉચ્ચારણ મુનિ ઈશ. બરાબર વિડીયો ઉતારે છે. મહારાજ ઉઠતાની સાથે પ્રાત કાળમાં હરે હરે એવું બોલતા હતા, એવું ભીમજી ભગતે સાંભળ્યું છે, જોયું છે, અનુભવ્યું છે. પછી પલંગ મધ્ય પલાઠી વાળી, મધ્ય બેસે નાથ, બેસે ઉત્તર મુખ કરી, ચોળે નેત્ર ને બેઉ હાથ. તેવા સમયમાં બગાસું આવે ત્યારે જમણે કર, મુઠી વાળી મુખ પર ધરે એવા સમર્થ મહા મુનિવર. તે સમયમાં બે હાથની વચલી આંગળીએ નાથ, નેત્ર ચોળે નાથજી પછે લે રૂમાલની જ હાથ. બે હાથની વચલી આંગળીએ આંખ્યું ચોળે છે, એકદમ સૂક્ષ્મ વિડીયો છે. રૂમાલ મુખ આડો ધરી બે ત્રણ છીકો ખાય, આળસ મરડે એ સમે પલંગ મધ્ય બેઠા બેઠા ઉત્તર મુખે, હવે આળસ મરડે, આળસ મરડે એ સમે. મહાપ્રભુ રાજી થકા મુનિનાથ, હવે કે છે એની વિધિ કો વિધિ, આળસ કેવી રીતે મળે, આળસ મરડે એ સમે એનો કહું વિધિ સુખદાય. આળસ મરડવાનો વિધિ કહું છું કે છે. કોઈ અવતારના હરિભક્તે પોતાના ઈષ્ટ દેવની આવી લીલા લખી હોય એવું મેં વાંચ્યું નથી, શાયદ તમે લોકોએ વાંચ્યું હોય. તો કેવી રીતે હવારે આળસ મળતા હતા એનો વિધિ કહું છું કે જમણો કર ઊંચો કરે, હેઠો મૂકી ડાબો હાથ, જો આમ આમ આળસ મળે, હા ડાબો હેઠે આમ પલંગે અડાડે, જમણો ઊંચો કરે. આળસ મરડે મહાપ્રભુ રાજી થકા મુનિનાથ, જમણો હાથ ધરે હબકીએ ડાબો કર લગાવે શિર. આબકી કે આમ અને ડાબો આમ, કડાકા ફોડે ડોકના એવા ઈચ્છા રામના વીર. હવરમાં વિધિ પાછો કરે, જમણો કર લઈ મહાપ્રભુ ફેરવે મુખ પર માવ, ખસીને આવે ઈસ પર એવો હરિનો સ્વભાવ. આજકાલના છોકરા ઈમાં સમજે નહી, પલંગની આમ જે હોય ને ઈ કહેવાય, પછી ખહી નામ આવે હેઠા ઉતરવા. ચરણ ધારે ધરણી પર ત્યાં સેવક આવે સાર, આગળ મેલે મોજડી કા ચાખડી તેને પહેરે ધર્મ કુમાર. જ્યારે લઘુ કરવા જાય છે ત્યારે કરે સેવક ને શાન, રૂમાલ લે, રૂમાલ માગી મહાપ્રભુ ત્યાં શિરે બાંધે ભગવાન. વિધિ એટલે પાકો, માથે ઓઢ્યા વગેરે બાથરૂમ જવાય નહીં. સત્સંગી જીવન બોલે છે, ઉગાડા માથે બાથરૂમ જવા, માથે રૂમાલ બાંધે ભીમજી ભગત કે સેવક પાસેથી મગાવીને. પર સકડે જાય પ્રભુ, પર સકડે જાય, બોલો લ્યો, પર સકડે જાય એટલે તારે એ વાત છે. અમારી ગુજરાતી ભલે મરતી મરતી જીવે પણ ગુજરાતી, પર સકડે જવું એટલે ખબર જ છે ને તમને બધે, હવારનો વિધિ ટોયલેટ. પર સકડે જાય પ્રભુજી, પર સકડે જી આવે માથે રૂમાલ બાંધીને, અને પછી કે છે બેસે બાજોઠ ઉપર નાથ, મુન્ય રહીને મહાપ્રભુ ત્યાં ધૂળે થી ધુવે હાથ. હાબુ બાબુ નથી બાજોઠ ઉપર બેહે પછી ધૂળ થી હાથ ધોવે. તમે કહેશો કેવી રીતે ધુવે, 10 વાર ડાબા હાથને મટીયાવીને મુનિરાય, માટીને પાણી આમ 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 કરે ને એને મટીયાવ્યું કહેવાય, મટીયાવ્યું. મટીયાવીને મુનિરાય બે કરને ભેગા કરી 7 વાર ધુએ સુખદાય. પહેલા આમ આમ એક હાથ અને પછી 70 વાર, આ તમને કીધું, પાણી રેડે પાર્ષદ. બરાબર ધ્યાન ધરજો, તમારે પાણી રેડવા ગોઠવાઈ જવું હોય તો હું કઈ ના નહીં પાડતો, તમે રેડો. ચાલો, પાણી રેડે શિબિરાર્થી કર ધોય કૃષ્ણ કૃપાળ, કોગળા જળ ના કરે 5 હાથ દીન દયાળ. પછી વડકે બોરડી ના મૂળ નું બહુધા બાવળ નું સાર, દાતણ ગ્રહી કરમા હરી બેઠા અંતર કોઈ એક વિચાર. પાછા વિચારમાં હોય, મૌન રાખીને હાથ ધોવે, વિચારમાં દાંતન કરે છે. વડનું કે બોરડીના મૂળનું કરે, વડવાઈનું દાંતણ સારું. કોઈ દી કર્યું છે? કોઈક દી તો કરો. જો અહીંયા આપણે વડવાય ઘણા વડલા છે. કા બોરડીના મૂળનું, બોરડીના મૂળનું તો તમે કર્યું છે, વડના વડવાઈનું તમે કર્યું, બોરડીના મૂળનું બહુધા બાવળ નો સાર, બાવળ નો દાંતણ બહુધા કરતા. હવે કે છે, 3 આંગળી ઉપર રાખે ટચલી, આંગળી રાખે હેઠ. ક્યાં કમાલ હે, અલે ભાઈ અહીં કઈક લાવો તો બતાવું. યસ 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 યસ. સાંભળજો, આ છે ને 3 આંગળી ઉપર રાખે, આ 3 આંગળી ઉપર, અને ટચલી રાખે હેઠ, આ ટચલી હેઠે રાખે, આ સ્ટાઇલ હતી. આમ છે ને વિચિત્ર. હે ભાઈ, 3 આંગળી દાંતણની ઉપર રાખે અને ટચલી રાખે હેઠ, ચાવે દાંતણ ચતુરાયે. દાંતણ થઈ ગયું, પછી ચીરે દાંતણ ઠેઠા ઠેઠ. ચીરી ઉતારે ને એ ખરખું ઠેઠા ઠેઠ સુધી ચીર્યું પડે. ઘણા ને દાંતણનું ચીર્યું કરતા ન આવડે, એને કરતી એમ ફાઈડ ઉતરી જાય, આમ કરે તો આમ ઉતરી જાય, લાંબુ 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 કરતા પછી સાઈડમાં કપાઈ જાય. આવડવું જોઈએ, એ પણ શીખવું જોઈએ કોકની વાહે. એ ખરખી 2 ચીર્યું ઠેઠા ઠેઠ ફાડી નાખે, પછી પછી વળવું ઉતારે, વાળી ચીરી વાલમો, પછી ચીરામ વાળે, પછી ઉલવું તારે નાથ, ધોઈ ધોઈ ને મુખમાં ધરે. એક વાર એવું ઉતારી, પછી શિબિરાર્થી પાણી રેડે એટલે ધોઈ નાખે, પાછી ધોઈ ધોઈ ને મુખમાં ધરે, 2-3 વાર ગ્રહી હાથ. આમ ઓલું ઉતારતા હતા, પાણી રેડાવી મેલે પડતી, પછી પાણી રેડીને ધોઈ નાખે ને પછી ચીર નાખે. સત્સંગી જીવનમાં લખ્યું છે કે ઓઇલ ઉતારીને ચીરિયા ધોઈને ફેંકવા, એમનામ ફેંકવા નહીં. આ બધું પાળે છે, આખું સત્સંગી જીવન મહારાજ પોતે પાળે. પાણી રેડાવી મેલે પડતી, પછી મુખ ધુવે મહારાજ, પોગળા જળ ના કરી જુએ સેવક સામુ સમા. પછી આમ સેવક સામુ જુએ, બધા ઉભા હોય ને દર્શન કરવા, પછી નાવા બેસે. નાવા બેસે રે નાથ પલોઠી વાળી, બેસે બાજો ઠુપરે ઉત્તર મુખે અવિનાશ. કયા મુખે, કઈ દિશા તરફ મુખ રાખીને બેસતા, એ આ લોકો છોડ્યું નથી. આપણને તો એ જ નથી ખબર પડતી કઈ દિશાએ બેઠા છીએ. પૂછવું નહીં આપણે કઈ દિશાએ બેઠા છીએ, ઉપરે વાળો જાણે. બેસે બાજો ઠુપરે ઉત્તર મુખે અવિનાશ, છે તાંબા કુંડી જળ ભરી મેલે સેવક શ્રી હરિપા. સેવકે મહારાજ ની આગળ તાંબા કુંડી ભરીને મૂકી હોય, જળ ભરેલે હો. નાવા નિર્મળ નાથ ને કરી ઉના ટાઢા જળ, સેવક ને કહે શ્રી હરિ બહુ સારા જળ નિર્મળ. ઉનાળો હોય તો સેવક ટાઢું પાણી મૂકે, શિયાળો હોય તો ઊનું પાણી મૂકે. મહારાજ કે બહુ સારા જળ લાવ્યા. જમણે હાથે જુએ છે જળ ટાઢા ઉના નાથ, આંગળી બોલે ટેમ્પરેચર કેટલું છે. સ્નાન કરે પછી શામળો લોટો ગ્રહીને હાથ, વધારે ઊનું હોય તેમ કે કામાં થોડુંક ટાઢું નાખ. વાત આમ છે, વધારે ટાઢું હોય કે થોડુંક ઊનું બસ. અને પછી સ્નાન કરે છે શામળો લોટો ગ્રહીને હાથ, કર કળશો રે જળ ઢોળે વનમાળી. વાસુદેવ ચરણ સ્વામી નું હવે તમને સંભળાવું. આ હતું ભીમજી ભગત નું દર્શન. વાસુદેવ સ્વામી એવું કહે છે, પછી પ્રથમ ચરણમાં જળ ઢોળતા, પહેલા ચરણ ધોવે, સીધું માથે નહીં સાહેબ, સ્નાન ચરણ થી શરૂ થાય. પછી પ્રથમ ચરણમાં જળ ઢોળે ત્યારે મૂળજી બ્રહ્મચારી ક્યારેક ક્યારેક, રોજ નહીં હો, અત્તર ચોળતા હતા, અને ક્યારેક પાકું તેલ ચોળે. પછી મહારાજને ગરમ જળે વાહાઓ શરીર ચોળીને નવરાવે છે. ભલે ભાવિક ભક્તો જળનો લોટો ભરીને આપે, તે શ્રીહરિ મસ્તક ઉપર ઢોળે. તેલ બેલ ચોળી નાખ્યું હોય એટલે પછી કોઈક લોટો ભરી દે, આંખો બાંખો બંધ થઈ ગયું હોય ને, એટલે મહારાજ મસ્તક ઉપર ઢોળે. કાં તો ભક્તો જેમ અભિષેક કરતા હોય એમ મહારાજને જળધારા મસ્તક ઉપર કરે, ને મહારાજને બધા બ્રહ્મચારી વગેરે ચોળી ચોળીને નવડાવે. આ રીતે સ્નાન કર્યા પછી શ્રીહરિ સેવક પાસેથી રૂમાલ માગી લે. રૂમાલ માગે પછી પગ હાથ અને મુખને લુવે છે. આ એક સામાન્ય વિધિ કહી દીધો. હવે ઉનાળો આવે ત્યારે શું કરે? ઋતુ ઋતુનું ભાઈ જરા જરા અલગ અલગ હોય તો ઉનાળાની વાત પછી આપણે પૂછવી પડશે ભીમજી ભગતને. આવે ઉનાળો જ્યારે હરિભક્તને થાય પ્યાર, ચંદન ચર્ચે અંગમાં તેમાં અતિ સુગંધીદાર, ચરણ થી મસ્તક લગી ચંદન ચર્ચેલ અંગ, ગુચ્છ ગુજરા હાર તોરા પહેરાવે કરી ઉમંગ, ફૂલ તણા શણગાર પહેરી આપે છે દર્શન દાન. ઉનાળામાં આવું બધું હોય. નાવા બાજોઠ ઉપરે બેસે છે શ્રી ભગવાન. હવે ફૂલના બધા શણગાર પહેર્યા હોય ને, ચંદન શરીરે ચોપડ્યું હોય ને, પછી વાલો મારો નાવા બેસે એટલે પહેલા બધા ફૂલડા કાઢી નાખે, વીણી લે બધા ફૂલબૂલ સાફ કરી નાખે, અને પછી રૂમાલ લઈ પોતા તણો લૂછી લે ચંદન સાર. હરિભગત હોય ને એ બધા પોતાનો રૂમાલ લઈને બધું ચંદન મહારાજના શરીરથી લૂછી લે. પ્રસાદી મેરે ભાઈ, કોઈ સેવકનું વસ્ત્ર લઈ પોતે લુવે ધર્મ કુમાર. ક્યારેક કોક સેવકનું વસ્ત્ર લઈને પોતે લોહી નાખે, પછી એને આપી દે લુગડું, લઈ જા પ્રસાદીનું વસ્ત્ર તે. કેવું? હા હા, પ્રસાદીનું વસ્ત્ર તે આપે ભક્ત પ્રેમી જોય, પ્રેમી ભગત જોઈને આપે, બાકીના ન આપે. રાજી થઈ તે ઉપરે સુખરૂપ સ્વામી સોય, રાજી થઈ તે ઉપરે સુખરૂપ સ્વામી સોય. પાછલી રાત્રિ રે ચાર ઘડી રહે ત્યારે, પ્રેમાનંદ સ્વામી કહે છે, મહારાજ પોતાના વર્તન દ્વારા બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠવાનો આપણને સંદેશ આપે છે. મહારાજ વહેલા ઉઠતા હતા. વહેલા ઉઠવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે થાય છે થાય છે એને આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે અને મને તમને પણ અનુભવ છે છે. તો સાંભળો, એક મોટા મોટો ફાયદો મેરે પ્યારે યુવાનો બાળકો, વહેલા ઉઠવાથી યાદશક્તિ વધે છે. જરૂર હોય યાદશક્તિની તો વહેલા હું અને વહેલા ઉઠવું. યાદશક્તિની જરૂર છે કે જોતી જ નથી? જોતી છે. વહેલા ઉઠો. વહેલા ઉઠવાથી કામ કરવાની ઝડપ વધે છે આપણામાં. ઠંડા બધાએ ખાસ વહેલા ઉઠવું. સજાગતા વધે છે, એકાગ્રતા વધે છે. ભાઈ આવા બધા ફાયદા છે. સવારે વહેલા ઉઠનાર વ્યક્તિની સતર્કતા વધે છે, તાર્કિક બુદ્ધિ થાય છે, અર્થાત બુદ્ધિ વધે છે. ક્રિયાશીલતા રાત્રે જાગીને કામ કરનાર વ્યક્તિ કરતા અનેક ગણી વધારે વહેલા ઉઠનારમાં પ્રાપ્ત થાય છે ક્રિયાશીલતા. સવારે વહેલા ઉઠનારા વધુ આત્મવિશ્વાસી બને છે, હકારાત્મક વલણ ધરાવનારા બને છે, પોઝિટિવ થિંકિંગ વાળા. માટે વહેલા ઉઠવું બહુ જરૂરી છે. રાત્રે રાક્ષસણીઓની જેમ રખડ્યા કરે અને મોડે મોડે સુધી માળા બીજું ત્રીજું ન જોવાનું જોવે, ન ખાવાનું ખાય, ન જવાનું હોય ને જાય, આવા બધા હોય ને એનામાં નકારાત્મકતા બહુ વધી જાય, નેગેટિવિટી વધી જાય. સાંજે હબ ખાઈ પીને ભજન કરીને હોઈ જાય ને વહેલા ઉઠે ને એ માણસ બહુ પોઝિટિવ બને. હા, એની તો આખી વાત જ જુદી. એ તો બહુ મોટો મહાન ભગત થાય, વહેલા હોવે ને વહેલો ઉઠે, એને દુનિયામાં ભક્તિમાં કોઈ પૂગે જ નહીં. હંમેશા વહેલા ઉઠનાર વ્યક્તિમાં અનેક સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવી દેવાની કળા વિકસે છે. હા, એમનો મિજાજ સારો પ્રફુલ્લિત રહે છે, ચીડિયાપણું ઓછા પ્રમાણમાં આવે છે, જેથી કરીને તેમના જીવનમાં તણાવ ખૂબ જ નજીવો હોય છે. હોય જ હોય. આ વહેલા ઉઠવાના ફાયદા. સવારે વહેલા જાગવાથી દિવસ લાંબો બને છે. બને કે ન બને? હા, જો યોગાસન કરવા, કસરત કરવી, ધ્યાન કરવું, પૂજા કરવી, પ્રાર્થના કરવી, સત્શાસ્ત્રનું વાંચન નિયમ કરવું, આ બધું શાંત ચિત્તે શુભ હવારના બ્રાહ્મ વાતાવરણમાં કરવામાં પૂરતો સમય મળી રહે છે. વહેલા ઉઠીએ તો બધો પૂરો સમય મળે. નાસ્તો વગેરેમાં પણ પર્યાપ્ત સમય મળવાથી શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે છે. મોડા ઉઠીએ પછી જોબે જવાનો ટાઈમ થઈ ગયો હોય, બોસ પછી જરા આપણામાંથી ગરમ થાય એમ હોય, એટલે ફલાફટ નાઈ લઈ ન પૂરું શરીર લઈએ, આગલા દિવસનો પરિચય હોય, હાથલના મૂળમાં બીજે ત્રીજે ભરાય રહે, બધા દર થાય. થાય કે ન થાય? મોડા ઉઠીને ફટાફટ બધું કરવા જાય, પૂરા દાંત ઘસે નહીં, પછી દાંત હડે, પછી ખેહાવા પડે. પણ વહેલા ઉઠ્યા હોય તો શાંતિથી બધી દૈહિક સફાઈ પણ વ્યવસ્થિત થાય અને શાંતિથી પૂજાપાઠ તો બધું થાય, પણ શાંતિથી પૂરો સમય મળતા નાસ્તો પણ ચાવીને પ્રફુલ્લિત મને કરાય, નહીંતર પછી હેબ 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 ખાઈને ભાગે, પછી પેટ બગડે સાહેબ. હે, વહેલા ઉઠવાના ફાયદા છે કે નથી? હા, ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે સવારે વહેલા જાગીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓ કરતા પરીક્ષામાં વધારે ગુણ મેળવી શક્યા છે. એણે ટેસ્ટ લઈ લીધો. સવારના સમયમાં ખૂબ સારા વાતાવરણને કારણે મગજને પૂરતો ઓક્સિજન મળવાથી કાર્યક્ષમતા વધે છે. સવારમાં 4-5 વાગ્યામાં ઓઝોન વાયુનું પ્રમાણ બહુ વધારે હોય છે શુદ્ધિ, અને એ વખતે જો જાગીને માણા પ્રાણાયામ કરે ને, બહુ ફાયદો થાય. હવારમાં પ્રાણાયામનો ફાયદો થાય એવો પછી એવો ન થાય. હવ ભસ્રિકા કરવાની ખબર છે, પછી હું પેલી કપાલ ભાતી, કપાલ ભાતી કરવાની, અનુલોમ વિલોમ પ્રાણાયામ વગેરે. પણ એ હવારે જેટલું ફાયદાકારક થાય એટલું પછી મોડા થાય નહીં ભાઈ. હા, હવારે 4-5 આ પાકું. પૂછી જોજો ને રામદેવ બાબાને ખોટું કહેતો હતો. ભારત દેશના મહાયોગાચાર્ય બાબા રામદેવજી મહારાજ તરત કહે છે તમારા ગુરુ કે હાચું. તો વાલા ભક્તો, એમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને નક્કી કરેલા ધ્યેયને પામવા માટે ખૂબ જ સારું ટોનિક મળી રહે છે. આ બધા શેના ફાયદા કીધા? વહેલા ઉઠવાના. અહીં તો બધા ઉઠી જાઓ છો પણ ઘરે જઈને પછી કોઈને ગાંઠતા નથી. હા, પછી ઘરનું માણસ જગાડે ત્યારે એની માથે તમારો બાટલો ફાટે. હું વાત એને હડેલી ઓલી કે મારા ભારે કરી, એટલે આપણે સવારમાં હડેલી થઈ ગયા. માલા ભક્તો, વહેલા ઉઠવું. હું કીધું, એક ભાઈ હતો વહેલા ઉઠતો નહોતો, એના ઘરના કાંડા બળ્યા હતા. પછી એક બે વાર કે ઉઠો ને પછી ન ઉઠે ને તો એક ખૂણે ગોદડું પકડીને એક આંસકો મારે તો ગોદડું આંખ ઉડાડીને કાઢને. અને પછી બોલે, કેવું બોલે જાણે, બે ડબ્બા ઘાતા, બે ડબ્બા જાણે ઘાણા. અને નો ઉઠવું હોય તો તમ્મર ચડી જાય માથામાં, આખો હફાળો ઉઠો થઈ જાય. આવી રીતે ગ્રસ્થ આશ્રમ હાકીને પાર પાડ્યા. હું મુજાઈ ગયા. ભગવાન શ્રી હરિ વહેલા ઉઠતા હતા એ આપણે શીખવા જેવું ખરું. હા ખરું. કોરે વસ્ત્રે રે કરી શરીરને લુવે, પ્રેમાનંદ કહે રે હરિજન સર્વે જુએ. નાયન પછી મહારાજ કોરે વસ્ત્રે શરીર લુએ એ રીતે અહીંયા સાતમું પદ પૂરું થયું. આઈએ હમ આઠમે પદમે પ્રવેશ કરેંગે, સબ મિલકે પહેલે આઠમા પદ ગાયેંગે. રૂડા શોભે રે નાઈને ઉભા હોવે વસ્ત્ર પહેર્યું રે, સાથળ વચ્ચે નીચોવે પગ સાથળને રે, લોહીને સારણ પાણી કોરા કેટને રે, પહેરે સારી પેટ તાણી ઓઢી ઉપરની રે, રેશમી કોરને વાલે આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે માથે ઉપરની રે, ઓઢી બેસે જમવા કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા જમતા ઢાબા રે, પગની પલોટ થાય વાળી તે પરડા બોરે, પરમે લેવન માળી જમણા પગને રે, રાખી ઉભો શ્યામ છે પર જમણો રે, કરવે લે સુખધામ રૂડી રીતે રે, જમે દેવના દેવ વારે વારે રે, પાણી પીધાની દેવ જણ સ્વાદુ રે, જણાય જમતા જમતા પાસે હરિજન રે, બેઠા હોય મન ગમતા તેમને આપી રે, પછી પોતે જમે જમતા જીવન રે, હરિજનને મન ગમે ફેરવે જમતા રે, પેટ ઉપર હરિહા તોડાય રે, પ્રેમાનંદ નો નામ. ખ્યાલ આવી ગયો? આખા પદમાં માત્ર આટલી જ લીલા છે. રૂડા શોભે રે નાઈને ઉભા હોવે હોવે, હો વસ્ત્ર પહેરેલું રે સાથળ વચ્ચે નીચોવે, પગ સાથળને રે લોહીને સારંગ પાણી. આ વસ્ત્ર પહેરેલું રે સાથળ વચ્ચે નીચોવે એ મારે બે ત્રણ વાર ફેરવાવું પડ્યું. અલ્યા કીધું, હજી અસલ આમ ન હોય, આમ ન હોય, આમ કરો ને તેમ કરો ને પછી આવ્યું બરોબર. હા બરોબર, બંધ બે હતું એવું. કેવી રીતે સાથળ વચ્ચે નીચોવે, હવે એ તો કાઠિયાવાડી હોય વડીલ એને ખબર હોય. પગ સાથળને લુઈને સારંગ પાણી, કોરા ખેસને રે, પહેરે સારી પેટે તાણી, ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વાલે આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે. એ તમે ચેષ્ટામાં જોજો ને, 3D એનિમેશનમાં તો ખુશ થઈ જાઓ. હવે ભીમજી ભગત પાસે જવું પડશે. એણે વિડીયો બંધ જ નથી કર્યો, એટલે ડિટેલમાં તો આપણે એનો જ વિડીયો જોવો જરૂરી છે. શ્વેત વસ્ત્રે શરીરને લૂછી કરી કૃષ્ણ દિનેશ, શ્વેત વસ્ત્રે શરીર લૂછે છે એ એમની વિશેષતા. શ્વેત પહેરે ખેસને ઓઢે મંગલ વસ્ત્ર મુનીશ, ઓઢે ઉપરની અંગ પર કાન રાખી ઉઘાડા નાથ, સેવક મેલ ચાખડી પહેરે તે સમે મુનિ નાથ. હવે ચાખડી પહેરે મૂળજી બ્રહ્મચારી, ક્યારેક જમવા બોલાવે થાળ, સભામાંથી શામળો ઉઠી ચાલે છે તત્કાળ. જય સ્વામિનારાયણ કહી ઉઠે જગવંદ, ક્યારેક જય સચ્ચિદાનંદ બોલે છે સહજાનંદ. હાર તોરા ગજરા તેને આપી દે તત્કાળ, સેવકે વિટાયા થકા પ્રભુ જાય જમવા થાળ. હાર ગજરા ને તોરા બધું હોય ને સેવક ને દઈ દે, અને પછી સેવકે વિટાયા થકા ભગવાન જમવા જાય. પણ આ લંચ ની વાત થઈ ગઈ, પણ આપણે તો હજી બ્રેકફાસ્ટ બાકી, સવારના નાસ્તાની વાત કરવાની. સભામાંથી ઉઠ્યા ને એટલે બપોરની વાત આવી ગઈ. સેવકના મસ્તક પર હરિ મેલે ડાબો હાથ, જીવન જમવા જાય છે બેસે સ્વસ્થ થઈ મુનિનાથ. માથે ઉપરણી રે ઓઢી બેસે જમવા, કાનવ ઘાડા રે રાખે મુજને ગમવા. શું આ પ્રેમાનંદ સ્વામીની પ્રેમ ભક્તિ છે! આપણે વિચારવું જ ન પડ્યું કે કાન ઉઘાડા શા માટે મહારાજ રાખે. પ્રેમાનંદ સ્વામીએ કહી દીધું ને, પૂછો છો કામ? કાન ઉઘાડા રે શું કામ રાખે? રાખે મુજને. અલ્યા ભાઈ, મારી હારું ઉઘાડા રાખે, મને મજા આવે ને કાનના દર્શન કરવાની. રાખે મુજને ગમમાં, કમાલ છે. પણ કવિ દલપત રામ આને વિશે એક કલ્પના કરે છે, મને ગમી. ગૌ દ્વિજ સંત પુકાર મનુ દલપત હે સ્વાન ઉભાર ઉધારે. કાંઈ સમજાણું? હું કહું, માનવ શરીરી જમતા હોય તે સમયે ગૌ બ્રાહ્મણ અને સાધુ સૌના પોકાર સાંભળવા શ્રીજી કાન ઉઘાડા રાખે છે એમ કે. ગૌ દ્વિજ સંત પુકાર મનુ, મનુ એટલે કે જાણે, માની લ્યો કે ગૌ દ્વિજ સંત પુકાર મનુ દલપત હે શ્રવણ ઉભાર ઉઘારે. બોલો, બંને કાન જાણે કે ગાય બ્રાહ્મણ અને દુખી સંતના પોકાર સાંભળવા વાળો ઉઘાડા રાખે, આમ ઢાંકવાના નહીં. ઘણા કહે છે ને, કાયમ મરો ત્યાં સુધી કાન ખુલ્લા રાખજો, કાન ઉઘાડા રાખજો, સાંભળવાનું બંધ ન કરી દેતા બહુ ફાયદો થાય. શ્રી હરિને કાન ઉઘાડા રાખવાનો આશય એ હતો કે જમતી વખતે કોઈ ભૂખ્યાના હાથ સંભળાય. એ ભાઈ, કોઈ ભૂખ્યો હોય અને એમ કે માય બાપ હું ભૂખ્યો છું, તે સંભળાય અને એને જમવાનું અપાય એટલે વાલો કાન ઉઘાડા રાખતા. બહુ મજાની વાત છે. જીવનમાં ઘણી વખત માણસો પોતાને કાંઈક પકડાઈ ગયું, સમજાઈ ગયું, હાસું ખોટું સમજ્યા હીણ્યા વગેરે પછી કાન બંધ કરી દે, પછી કોઈનું સાંભળે જ નહીં, એને બહુ નુકસાન જાય. માટે કાન ઉઘાડા રાખો, સાંભળતા શીખો, બધાને સાંભળતા શીખો. કાન બંધ કરી દો માં સાહેબ, સાંભળવાથી બહુ ફાયદો થાય છે, નરું બોલ બોલ કરવાથી નહીં. કાન ખુલ્લા રાખો કાયમ. હવે ક્યારેક નુકસાની એ થાય હો કે જે માણસ જેને તેને સાંભળ સાંભળ કરે ને પછી તારવણી કાઢી શકે નહીં. બોલનારો સાચું બોલે છે, સ્વાર્થે બોલે છે, ખોટા આપણને ચડાવે છે એની ભાન ના રે તો પછી ઊંધા ખોટા નિર્ણય લેવાઈ જાય અને પછી લોકો વાતો કરે. કાનના બહુ કાચા છે. હું કે કાનના બહુ કાચા છે. કોઈ પણ આવીને કાનમાં શબ્દ નાખી જાય ને પછી ભાઈને સાચું મનાઈ જાય છે ને પછી ડખા 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 ઘરમાં બધે ત્યાં થાય છે. માટે કાનના કાચા હોય ને એને બહુ કાન ઉઘાડા ન રાખવા, પણ કાનના પાકા હોય એને કાન ઉઘાડા રાખવા. સાચી ખોટી વાત સાંભળીને ન્યાય થાય, અને કોઈ એકની વાત સાંભળીને કાંઈ કલ્પના કાંઈ ધારણા ધારી ન લેવી. આમ હામી બંને પક્ષને પૂરા સાંભળવા, બરાબર કાન ઉઘાડા રાખીને, અને પછી નિર્ણય કરવો કે આમાં કોનો વાંક છે. કારણ કે જે માણસ આપણને કાંઈ કહેવા આવે એ પોતાને તો હારો જ કહે, હામાને બધી રીતે દોષિત ઠરાવે. પછી હામાને આપણે સાંભળીએ ત્યારે એ સંપૂર્ણ પોતાને વ્યવસ્થિત ને સાચો ને હારો જ કહે, હામાને પૂરેપૂરો દોષિત ઠરાવે, હોય કે નહીં એમ. પછી બેયની વાત સાંભળતા સાંભળતા આપણને પકડાઈ જાય કે આ આટલો પોતાનો બચાવ કરે છે, હકીકતે આમાં આટલો આનો વાંક છે અને આટલો આનો. માટે કાન ઉઘાડા રાખવા. જમતા ડાબા રે પગની પલાઠી વાળી, તે પર ડાબો રે કરમેલે વનમાળી. જમણા પગને રે રાખી ઊભો શામ, તે પર જમણો રે કરમેલે સુખધામ. લગભગ આવી સ્ટાઇલ કોઈની ન હોય, આ મહારાજની સ્ટાઇલ છે, સ્પેશિયલ. પછી આગળ મેલે પાટલો, બ્રહ્મચાલી મેલે થાળ, ભોજન ભાત ભાતેના પકવાન જમતા રસાળ, જમત હરી જલેબી સારી સૂતર ફેણી બરફી અધિક ન્યારી. જ્ઞાનાનંદ સ્વામી, જમત હરી જલેબી સારી સૂતર ફેણી બરફી અધિક પ્યારી, દૂધ પાક શીરા પૂરી તાજી, જમત પ્રભુ હોય કે બહુ રાજી. હિન્દીમાં લખ્યું છે ને. હવે સાગર, હરી કી મહાચતુરાય, જૈવને મેં નિપુણતા અતિ, એસી ન કહું જગ માય, જન દેવ બ્રહ્મા તાહી મેં. હા, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનમાં જમવાની બાબતમાં જે ચતુરાય હતી, કુશળતા હતી, કારીગરી હતી, એવી કોઈમાં નહોતી સાહેબ. હે, એવી કોઈમાં એમનામાં જમવાની અત્યંત નિપુણતા એવી હતી સ્વામિનારાયણ ભગવાનમાં કે તે બીજા કોઈ મનુષ્યમાં તો નહીં, ઇન્દ્રાદિક દેવમાં પણ નહીં, અને પારમેષ્ટી પદ ધરાવનાર બ્રહ્મા જેવા મોટામાં પણ એવી તો ચતુરાઈ નહોતી કે છે. આવું અનુભવીઓ કે છે. હસ્તમુખહી જોઈ જૂઠ ન હોય કબહુ તેહી, એસી ચતુરતા સોય, દો વસ્તુ એક કર જીમત હૈ. શું અદભુત વાત છે. શ્રી હરિ કોઈ પણ બે વસ્તુને ભેળી કરીને જમતા હતા, છતાં તેઓ એવી ચતુરાઈથી જમતા, એવી ચતુરાઈથી જમતા કે ખાવાની તે વસ્તુને હાથ કે મુખ ઉપર ચોંટવા દેતા નહીં, અને તેથી જ હાથ કે મુખ એઠા દેખાતા નહીં. આવી રીતે જમતા, રૂડી રીતે. હો, આને રૂડી રીત કહેવાય. રૂડી રીતે રે જમે દેવના દેવ, વારે વારે રે, વારે વારે રે, મજા આવી રીતે જમતા. હા, ઘણા જમે જોજો, આમ સીધો મુઠ્ઠો જ ભરે, આમ આય હુધી મોઢું બગડે. હો, હા હા, ઘણાને જમતા નથી આવડતું. મહારાજ તો આવી એની જમવાની ચતુરાઈથી કેટલાયના કલ્યાણ કરી ગયા બોલો. હવે મહારાજ જમતા જમતા વારે વારે પાણી પીતા હતા, એ શું છે ભાઈ? તો ભાઈ, ઘણા તજજ્ઞનું એવું કહેવું છે કે ભોજન સમયે પાણી પીવામાં ફાયદો છે. ભોજન મધ્યે જલમ વરમ, એવું કીધું છે. ભોજન મધ્યે જલમ વરમ, વરમ એટલે શ્રેષ્ઠ. ભોજનાંતે તકરમ વરમ, અને ભોજનને અંતે છાશ સારી, અને ભોજન મધ્યે પાણી સારું. ભારતીય હિન્દુ સંસ્કૃતિના ગ્રંથોમાં, શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભોજનથી 45 મિનિટ અગાઉ પીવાયેલ પાણી અમૃત સમાન શરીર પર અસર કરે છે. 11 વાગે જમવું હોય ને સાહેબ, તો 10:15 પાણી પી લેવું, પછી નહીં પીવાનું. 15 કલાક વહેલા પીવું, એ પાણી અમૃત સમાન છે. વચ્ચે વચ્ચે પાણી પીવાથી મુખ દ્વારે પ્રવેશેલા ખોરાકને આંતરડા સુધી જવામાં પહોંચાડવામાં તે પાણી ખૂબ જ સહાય કરે છે, તથા તે પાણી આંતરડાની દિવાલ દ્વારા શોષાઈ જાય છે. ખોરાકનું પાચન થતાં અંદાજિત 4 કલાક લાગે છે. ત્યાં સુધી તો ખોરાક હોજરીમાં હોય, પછી ત્યાંથી આંતરડામાં જતો રહે. જ્યારે સીમિત માત્રામાં લીધેલું પાણી પાચન ક્રિયાને વેગવંતી બનાવે છે અને કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ ઓછા પ્રમાણમાં થાય છે. માટે જમતી વેળાએ થોડું પાણી પીવું તે હિતાવહ છે, પણ થોડું. જમતી વખતે વચ્ચે થોડું પાણી પીવું એ પાચન માટે જઠરાગ્નિની પૂજા કરવા જેવું છે. જઠરાગ્નિની પૂજા કરવા જેવું, ખ્યાલ આવી ગયો? ખોરાક ચાવીને ખાવો, ટેવ હરખી પડી હોય તો વાંધો ન આવે, નહીતર પાડવી પડે. ચાવીને જમવાની ટેવ પાડવી પડે, અને એ પછી સરળતાથી પાચન માર્ગે પહોંચાડવો વધારે જરૂરી છે. ખૂબ ચાવવો અને પાચન માર્ગે ઠેઠ હોજરીમાં પહોંચાડવો એ ખૂબ જરૂરી છે, જેથી જમતી વખતે વચ્ચે થોડું પાણી પી લેવું. હા, એ સલાહ ભર્યું છે, જેને ઔષધીય બાબત ગણાય છે. લ્યો, અને બીજી વાત, સ્વામિનારાયણ ભગવાન નાના નાના કોળિયા લઈને જમતા, એમાંય આપણને શીખવે છે કે નાના નાના કોળિયા લઈને જમવાની ટેવ પાડવાથી ચાવ્યા વગરનો ખોરાક પેટમાં જતો નથી. ઘણા માણસો કે છે, હે ભાઈ ચાવવાનું મોઢામાં રાખો, ઓજરીમાં દાંત નથી. શું કીધું? માપમાં જમવાથી પણ માનસિક તૃપ્તિનો અહેસાસ થાય છે. જોઈ તમે, નાના નાના કોળિયા લેવાથી શું ફાયદો થાય? માપે ભોજન જામાય છે એમાં બહુ ફાયદો થાય છે, અને વધારે પડતા આહારથી બચી શકાય છે. નાના કોળિયાથી જમીએ ને તો માપે જમીએ ત્યાં જ તૃપ્તિનો અહેસાસ થાય છે, એટલે વધારે ખોરાકથી બચી શકાય છે. તેથી શ્રી હરિ અતિ નાના નાના કોળિયા લઈને જમતા હતા. સાંભળ્યું છે નાના ગાસર લેવત? હા, એ હમણે આ સંતો પાસે ગવાડી. હા, તમે ગાજો. જમીને તરત જ પાણી પી લેવું યોગ્ય નથી. સાંભળ્યો, જમીન તરત પાણી પી લેવું યોગ્ય નથી, જેને અનેક રોગોના મૂળ સમાન ગણવામાં આવે છે. હા, ચરક ઋષિ ના પાડે છે, જેમાં પછી ઓછામાં ઓછું 45 મિનિટ કે કલાક પછી પાણી પીવું હિતાવહ છે. કલાક 1.5 કલાક પછી પીએ એ પણ ઘણું સારું છે. જેમાં પછી છાશ પીવાય લઈ શકાય. કોઈ ફળનું જ્યુસ વગેરે લેવું હોય તો તે હાનિકારક નથી, પરંતુ પાણી હાનિકારક છે, અને ઠંડુ પાણી તો અતિ નુકસાન કરે છે ભાઈ. હા, ઠંડુ પાણી, વધારે પડતું ઠંડુ પાણી તો ક્યારેય પીવું નહીં, અને જેમાં પછી તો ઠંડુ પાણી પીવું જ નહીં. કેમ જે પાચન માટે જઠરાગ્નિ અંદર પ્રદીપ્ત થયો હોય ને ઉપરથી ઠંડુ પાણી રેડો એટલે ચૂલો જેમ ઓલાઈ જાય, એમ આપણા જઠરમાં જે પાચન અગ્નિ પ્રગટ થયો હોય એ ઓલાઈ જાય, અને પાચનમાં મોટો પ્રોબ્લેમ થાય ને એવું લાંબા વખત કરીએ તો જઠરાગ્નિ મરી જાય, પેટ બગડે. પાણી પીને તરત જમવા બેસવું તે પણ હિતાવહ નથી. કમ સે કમ 40-45 મિનિટ બાદ જમવું હિતાવહ છે. આ બધું આવું છે. હવે ભીમજી ભગત એક નવીન વાત કરે છે, સમજવા જેવું. નાડી ચંદ્ર સૂર્યની જોઈને કરે નિર્ધાર, સૂર્યની નાડી વહે ત્યારે જળ પીએ ધર્મ કુમાર. જોયું? નાડી ચંદ્ર સૂર્યની જોઈને કરે નિર્ધાર, સૂર્યની નાડી વહે ત્યારે જળ પીએ ધર્મ કુમાર. પૂરેપૂરા મહારાજ આયુર્વેદિક છે. આયુર્વેદમાં સંપૂર્ણ શ્રીજી મહારાજને શ્રદ્ધા છે. ચરક સુશ્રુત વગેરેમાં તમને નાડી તપાસતા આવડે છે? નહીં, સાવલિયા તો માથું કંજળ. હવે નાડી બાડી તપાસી આવીને આટલા વર ઉલાળીને કાઢી નાખ્યા, હવે થોડા હારું હું નાડી તપાસવાની એમ. જો ભાઈ, જમણી નાડી સૂર્યની નાડી કહેવાય, ડાબી ચંદ્રની. એટલે છે ને, ડાબી નાસિકામાંથી શ્વાસ ચાલતો હોય તો સમજવાનું ડાબી નાડી ચાલે છે, એટલે ચંદ્રની નાડી ચાલે છે. અને જો જમણી નાસિકામાં શ્વાસ ચાલતો હોય તો સૂર્યની નાડી ચાલે છે. આ તપાસવાની રીત શીખવાડી, આમ કરવાનું. જોજો કઈ નાડી ચાલે છે. મારે સૂર્ય નાડી ચાલે છે, પી લઉં પાણી. યસ, સૂર્યની નાડી વહે ત્યારે જળ પીએ ધર્મ કુમાર. એટલે કે જમણા નાસિકાથી જ્યારે શ્વાસ ચાલતો હોય ત્યારે મહારાજ પાણી પીતા હતા. એટલે આવું બધું, આ બધા નિયમ અઘરા છે. હા, ક્યારેક તો ડાબી નાડી માંડે વહેવા તે સાલી બંધ થાય ને જમણી શરીર થાય નહીં તો તરશે મરી જાય, સમજ્યા? પછી શું કરવાનું? આને દબીને થોડીક આને શરૂ કરવાની, પછી પી લેવાનું. તારે હું ચૂલો એની મેળે હળગે નહીં તો ફૂંક મારીને હળગાવીને રસોઈ પકવવી પડે યાર, શું કરે તારે? ઠીક છે, હાલો થોડુંક સાગરમાં શું લખ્યું છે આ વિશે જાણી લઈએ. શ્રીહરિ વિચરણ કરતા કરતા એકવાર ડુમણા ગામ પધાર્યા. ડુમણા તે ગામના હરિભક્તોએ શ્રીહરિને માટે પરમ પ્રેમથી થાળ કરાવ્યો હતો. વર્ણીએ પોતાના ડેરા તંબુમાં વિવિધ પ્રકારનો સુંદર અને સરસ થાળ કર્યો હતો હરિભક્તે કરાવ્યો હતો. એટલે જ્યારે થાળ તૈયાર થયો ત્યારે વર્ણી શ્રી હરિને બોલાવવા આવ્યા, મહારાજ થાળ તૈયાર. મુકુંદાનંદ વર્ણીને આવેલા જોઈને શ્રી હરિ તરત જ ઉઠ્યા. મહારાજે એક પીતાંબર પહેર્યું અને બીજું ઓઢી લીધું અને જમવા ચાલ્યા ચાકડી પહેરીને. તે રેશમી વસ્ત્ર ઓઢ્યું હતું તેનો રંગ લાલ હતો અને તેની સોનેરી કોર સુંદર જણાતી હતી. ધ્યાન કરજો, શ્રીહરિએ ચરણોમાં સોનેરી પાદુકા પહેરી હતી અને લટકતી ચટકતી ચિત્તાકર્ષક ચાલથી ચાલતા ચાલતા મહારાજ જમવા જાય છે. શ્રીહરિએ રેશમી કોરવાળો લાલ રંગનો રૂમાલ ડાબા હાથમાં લીધો હતો. આવીને સોનેરી બાજોઠ ઉપર બેઠા, સવારે સ્નાન પછી જેની પૂજા કરી હતી એવા ચરણ કમળોને બેસીને ધોયા. વર્ણીએ રૂમાલથી તેને લૂસ્યા. થાળમાં સાકરનો શેરો હતો અને પૂરી બનાવ્યા હતા વિવિધ પ્રકારના ભજીયા ભાઈ, કેળાના, ગલકાના, બટેટાના અને વડા પણ કર્યા હતા. ઘણી ચતુરાઈથી રીંગણાનું શાક બનાવ્યું હતું. શ્રીહરિ તે પ્રેમથી જમવા લાગ્યા. મલિયાગર ચંદનનો બનાવેલો પંખો જયાનંદ વર્ણી હાથમાં લઈ શ્રીહરિને જેમ ગમે તે રીતે ધીરે ધીરે પવન નાખતા હતા. ઘણા પવન નાખે તો એક ઝાપટ આપણને મોઢે ઝીકતા જાય. હા, આપણે કહીએ આમ કેમ તો ગરમી ન થાય ને ઊંઘઈ ન આવે. તમને બે ફાયદા. શ્રીહરિ જમતા હોય ત્યારે મુકુંદાનંદ વર્ણી ચતુરાઈપૂર્વક રૂમાલથી માખીઓને ઉડાડતા હતા. ધીરે ધીરે રૂમાલને હલાવતા હતા, શ્રીહરિની રૂચિનો ખ્યાલ રાખતા હતા. શ્રીહરિ નાના કોળિયા લઈને જમતા હતા. શ્રીહરિવર જ્યારે જમતા હોય ત્યારે હાથને કે હોઠને બહુ એઠા થવા દેતા નહીં. બધા સંતોએ આવું જોયું છે, જોયું છે એવું બધા લખે છે. શ્રીહરિ 8-10 કોળિયા ભોજન જમીન પાણી પીતા. આ જોઈ લીધું. ઘાટીલા રૂપેરી ઉજળા શ્રેષ્ઠ ભાતવાળા અબખોરાથી વારે વારે જળપાન કરતા. આ સાગર લેખક સિદ્ધાનંદ સ્વામીનું વિઝન દૃશ્ય. હવે જો સિદ્ધાનંદ સ્વામી અબખોરે રૂપા તણે હરી પાણી પીવે, સિદ્ધાનંદ ઉરધારીને નિત્ય એને જોવે. લ્યો, આ સિદ્ધાનંદ સ્વામી પોતે સાગર લેખક જ છે. રૂપાનો ઉજળો લોટો હતો, તેને વર્ણી જળથી ભરી રાખતા. લોટાને અધ્ધર રાખવાની રૂપાની એક ઘોડી વર્ણી સાથે રાખતા. ચળકતો જળ ભરેલો લોટો એ ઘોડી ઉપર રાખતા અને એના ઉપર પાણી પીવાનો અબખોરો રાખતા અને એના ઉપર જળગણનું ઢાંકી રાખતા હતા. ક્યારેય તે ભૂલી જતા નહીં. જો ભૂલી ગયા હોય તો મહારાજ પછી ધકતા. જો કોઈ ભૂલથી પણ ઉઘાડા પાત્રમાં જળ લાવ્યા હોય તો શ્રીહરિ તે જળ પીતા નહીં. જો ગરણાથી ઢાકેલું જળ લાવ્યા હોય તો જ શ્રીહરિ તે જળપાન કરતા. આવી એમની પ્રકૃતિ હતી. સુખધામ શ્રીહરિને જમતા જમતા જળ પીવાની ઈચ્છા થાય ત્યારે ડાબા હાથથી સ્નાન કરતા. જળપાન કરીને ભગવાન શ્રીહરિ પેટ ઉપર હાથ ફેરવતા, એક બે ઓડકાર ખાતા, ભોજન જમતા ભોજનના વખાણ પણ કરતા. આવો શ્રીહરિનો કાયમનો સહજ સ્વભાવ હતો. ભોજનમાં મિષ્ટાન આદિ જમ્યા પછી શ્રીહરિ ભાત અને દહીંમાં સાકર નાખીને જમતા. ભાત દહીં સાકર, જ્યારે દહીંમાં સાકર નાખતા ત્યારે અંગૂઠા પાસેની તર્જની આંગળીથી સાકર દહીંમાં મેળવીને પછી ચાખતા, મેળવતા અને પછી ચાખતા. પછી દહીં ગળ્યું કે ખાટું જેવું હોય એવું બોલતા. ખાટું હોય કહેતા ખાટું છે ને ગળ્યું હોય કહેતા બહુ સરસ છે. ઉપરની તરવાળું મલાઈ સાથેનું દહીં પ્રેમથી જમતા, પણ ખાટું દહીં જમતા નહીં. એવી શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ હતી અને કાયમની રીત હતી. કોઈ ભક્ત માખણ અને સાકર લાવે ને ભક્તો, તો શ્રીહરિ તેને પ્રેમથી જમતા. પણ કોઈ ખાવાની હારી વસ્તુ કોઈની પાસે ક્યારેય જાણીને મગાવતા નહીં, એમની ઈચ્છાથી આવે જમે. આવો શ્રીહરિનો સહજ સ્વભાવ હતો. જ્યારે અણઈચ્છાએ કોઈ વસ્તુ આવે અને લાવનારો જો સારો ભગત હોય, પ્રેમી હોય, ત્યારે તે શ્રીહરિ પ્રેમથી જમતા. અને લાવનારો હરિભગત ન હોય તો, પ્રેમી ન હોય તો નહોતા જમતા. બોલો, વાલો મારો ન જમે. જેનો જેવો ભાવ હોય તે પ્રમાણે શ્રી હરિ એના વખાણ કરતા, સ્વાદ પ્રમાણે નહીં ભાવ પ્રમાણે વખાણ કરતા. પરંતુ ભાવ વિનાનું ગમે તેવું સોનાની ભારો ભાર કિંમતી ભોજન હોય તો પણ શ્રી હરિ તેને વખાણતા નહીં. હશે આવા કોઈ? ગમે એવું સ્વાદિષ્ટ હોય ને, સારું હોય તોય ન વખાણે. અને જો ભાવથી ભગત લાવ્યો હોય ને તો કાચા થેપલા હોય, કાચા પુડલા હોય, ગમે એવું હોય ને વખાણતા જાય ને જમતા જાય. આવા બહુ ચરિત્રો છે, આપણે પછી બહુ લીધા નહીં. ભલે સામેની વ્યક્તિને દુઃખ લાગે કે સુખ લાગે, ભાવ વિનાના ભોજનને તો શ્રી હરિ દવાની જેમ ખાતા. દવાની જેમ શું કરે? ગયા હોય તો જમવાનું હોય તો જમવું પડે. શ્રી હરિની આવી રીત હતી તે તમને કહી. આ મહારાજની લીલાના દર્શન આ પદના માધ્યમે આપણે જરા કરી લઈએ. સંતો ગાયા, ભલે નાના ઘાસ લેવત મન ગમતા.
નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. હારે
નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી
જોયા રે હરિ જમતા. હારે નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. ભાડા કરી
દેવાનંદ.
નિત્ય ચરણોમાં જાય નામ તાને નામરી જોયા રે હરિ જમતા
જણસ સ્વાદુ રે જણાય જમતા જમતા પાસે હરિજન રે બેઠા હોય મન ગમતા તેમને આપી રે પછી પોતે જમે જમતા જીવન રે હરિજનને મન ગમે બહુ ગમતા મહારાજ જો એના ઉપર એક સરસ મજાનું ચરિત્ર આપને સંભળાવું છું દાદા ખાચર અને મહારાજને એક સમયે મહારાજ દરબારમાંથી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સહિતને સાથે લઈ રાધા વાવે પધાર્યા દરબારગઢમાંથી રાધા વાવે પધાર્યા સાથે સંતો હતા મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી તે રાધા વાવથી ઉગમણી તરફ ધોરિયાને કાંઠે એક આંબો હતો અને એ આંબાની નીચે મંચ ઉપર આસન નાખીને મહારાજ બિરાજમાન થયા અને ઘડી એક થયા પછી સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા ચાર કાચી કેરી લાવ્યા તે મહારાજની આગળ ધર્યું એટલે કે મહારાજને આપ્યું ત્યારે મહારાજે કહ્યું છે વાહ બહુ સરસ આ કેરીને ધોઈને સુધારો પછી સ્વામીએ તે કેરી ધોઈને સુધારી સચ્ચિદાનંદ સ્વામીએ ને માલપા મીઠું નાખી પાણીની ખટાઈ નીચોવીને કાઢી નાખી પછી મહારાજ આગળ ધરી માલપા એટલે અંદર જૂની ભાષા માલપા મીઠું નાખ્યું પાણીની ખટાઈ નીચવીને કાઢી નાખ્યો પછી મહારાજ આગળ લાવ્યા ત્યારે મહારાજે કહ્યું છે આમાં ગળપણ હોય તો ઠીક હવે ત્યાં રાધા ભાવે ગળપણ ક્યાંથી કાઢવું હે એટલે આ કોઈ ગળપણ લઈ આવો દરબારગઢમાંથી તો એક જણો કે લઈ આવું તાબડતોબ ઉપડ્યો ભગત હા ગણપણ લેવા દરબારગઢમાંથી ગળપણ લઈને તે માણસ આવ્યો ગોળ લઈ આવ્યો એટલે તે સુધારેલ કેરીમાં ગળપણ મેળવ્યું ને લગારેક મહારાજ જમ્યા ને જમીને એવું બોલ્યા ઓહ આ તો દાદો ખાતર જમે એવી છે શું કીધું એમાં કઈ સમજ્યા તમે એમ કહીને દાદા ખાચરને બોલાવ્યા ભલા દાદા ખાચર ક્યાં છે હવે દાદા ખાચર દરબારગઢમાં હતા હારે હતા નહીં એટલે વળી માણસ દોડ્યો જા 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 આ તો દાદા ખાચર જમે એવું છે ને દાદા ખાચર છે નહીં એટલે માણસ તેડવા ગયો દરબારગઢમાંથી દાદા ખાચરને બોલાવીને ઉતાવળા ઉતાવળા આવ્યા આવું મહારાજનું કામ છે ત્યારે મહારાજ કહે હે દાદા ખાચર આવો આવો આ તમારે જમવા જેવો મોરબો છે મોરબો આ તમારે જમવા જેવો છે ત્યારે દાદા ખાચરે જોયું હા હા મહારાજ મારે ખટાઈ ઉપર રૂચિ છે આવું બોલ્યા શું બોલ્યા મને ખાટું જરા ભાવે છે મહારાજ એટલે તમે એમ કહો છો કે આ તમારે જમવા જેવો મુરબો છે ત્યારે મહારાજ હવે પોતે મુરબ્બો જમતા જાય અને દાદા ખાચરને જમાડતા જાય અને બીજા સૌ દર્શન કરે તે આવી રીતે ચારે ચાર કેરીનો મુરબ્બો જમી ગયા જમીન જરા થોડી વાર પછી મહારાજને જમવાનો થાળ આવ્યો દરબારગઢમાંથી રાધા ભાવે તે મહારાજ જમવા બિરાજ્યા ને જમતા જમતા દાદા ખાચરને જમાડ્યા હા જમતા જમતા જમાડ્યા આમ આપે રાખે પડકે બેહારીને થાળી અને મુક્તાનંદ સ્વામી ગોપાલંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી એ બધાને પ્રસાદી આપતા જાય છે અને જમતા જાય છે મિનિંગ એ કે બહુ મોટો થાળ હોય એમાં ઓછામાં ઓછા 10-15 જણા તો જમી જ જાય મહારાજ બધાને દેતા જાય જમતા જાય મજા કરે એ રીતે મહારાજ સારી પેઠે જમ્યા, બધાને સારી પેઠે જમાડ્યા, પછી ચલું કરીને કોગળા કરીને મુખવા જમ્યા. આ છે ભગવાન સ્વામિનારાયણની ભોજન લીલા. સાંભળી તમે, અનોખી ગજબની ભોજન લીલા. ભગવાન સ્વામિનારાયણની ભોજન લીલા ભારે આશ્ચર્યજનક હતી એમ શાસ્ત્રી માધવપ્રિયદાસજી કહે. સારોડીવાળા સરસ લખ્યું, સાંભળો. પોતે આત્મારામ અને આત્મરતિ હતા. સ્વામિનારાયણ ભગવાન આત્મારામ અને આત્મરતિ. આત્મારામ એટલે કે આત્મામાં જ આરામ માનનારા, બીજા કોઈ આરામની જરૂર નહીં. આત્મરતિ એટલે આત્મામાં જ પ્રેમ રાખનારા, સુખ માનનારા. છતાં પોતાના ભાવિક ભક્તની ભાવના પૂરી કરવા માટે ક્યારેક નાના બાળકની જેમ ભોજન માટે ઉતાવળા થઈ જતા. હો, મને જમવા દો. સુવાસની ભાભી ન તો કહેતા, પેંડા આપો, પેંડા આપો, મારે ભૂખ્યું રહેવાય નહીં, મને પેંડા દો. અને ક્ષુધાથી આકુળ વ્યાકુળ થઈ જતા, અને ક્યારેક અડધી રાતે જાગીને ભોજન માંગતા. મારા ધર્મપુરમાં ગયા હતા, થોડાક સાધુ પાસે બેઠા હતા, અડધી રાત થઈ, કંઈક વાતો ચાલતી હતી, એમાં પેટ ઉપર હાથ ફેરવીને આમ આંગળા દબાવીને કે, આ તો હાવ ખાલી થઈ ગયું, હાવ ખાલી થઈ ગયું, પોચું પડી ગયું, ટાઈટ રહેવું જોઈએ, અમારા ભાભાને રહેશે એવું. ભૂખ લાગી છે સંતો? તો મહારાજ કે, ભૂખ લાગી છે કેમ થાય? સંતો કે, હવે અટાણે તો શું થાય આપણે અહીં બારગામ, આ તો ધર્મપુરનું રાજવાડું છે, સમજ્યા? પછી મહારાજ કે, એલા સેવકો કેમ થાય? તો કે, થાય થાય ને બધું જ થાય, જઈને વાત કરીએ રાણી કુશળકુંવરબાને, કેવડાવીએ. કેમ જે કુશળકુંવરબાએ કહ્યું છે, ગમે ત્યારે કાંઈ પણ જોતું હોય તો સંકોચ રાખ્યા વગર કહેજો અને ઘર માની રહેજો, માટે કહેવામાં શું વાંધો? અડધી રાતે ભગવાન ભૂખ્યા થઈ ગયા એટલે એક માણસ દોડાયો, અને એણે જઈને ત્યાં જે રીતે કહેવાતું છે એ રીતે કોકને કીધું. રાણીજી તો પલંગમાં પોટી ગયા હતા, પણ દાસીએ જઈને બાને હલબલાવ્યા કે, ઉઠો, મહારાજ ભૂખ્યા થઈ ગયા છે. તો કે, હે, મારો પ્રભુ ભૂખ્યા છે, ખાવાનું માગે. તો કે, હાલો હાલો, ટાઢું વાસી તો દેવાય નહીં. બે ત્રણ બાઈઓ ભેગી થઈ ગઈ, એકે લોટ સાળ્યો, એકે સૂલો પ્રગટાવ્યો, એકે તાવડી માંડી, પટાપટ બાજરાનો રોટલો મજાનો મીઠો બનાવી પકવી તૈયાર કરી દીધો, અને દહીંનું લીધું મોટું તાહળું, અને કુશળકુંવરબા આવ્યા. હવે મહારાજના ઉતારાની અંદર તો જવાનું નહીં, ત્યાં સાધુ બેઠા હતા એટલે બહારથી જ કોક સેવકને આપ્યું, એટલે સેવક ગયો અંદર અને મહારાજની આગળ મૂક્યું. પછી મહારાજ એમાંથી આમ બટક્યું ભાંગીને આમ દહીંમાં બોળીને જમે છે, સમજ્યા? ત્યાં કુશળકુંવરબા બોલ્યા કે, મહારાજ, મને જો રજા હોય, સાધુ સ્વામી સંતો મારે કહેવાય નહીં, પણ થોડાક આઘા પાછા થાય તો હું રોટલો દહીંમાં ચોળીને જમાડું. એટલે મહારાજે સંતો સામું જોયું કે, મહારાજ, હવે એમ થાય 12 વાગ્યા તમારે હોવું છે. આ રાણીબા ભલે આવતા, હાલો. સાધુ જતા રહ્યા. પછી કુશળકુંવરબા, એમના દીકરાની વહુ ગુમાનબા, બીજી બે ત્રણ એમની સખીઓ બધા મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું કે, લાવો રોટલો ને દહીં. પછી રોટલાનો ઝીણો ઝેર કર્યો ને દહીંમાં નાખીને ચોળીને ભગવાન સ્વામિનારાયણને કુશળકુંવરબાએ પોતાના મહેલમાં ધરમપુરમાં જમાડ્યા. અડધી રાતે જાગીને ભોજન માગતા પ્રેમીની ભાવના પૂરી કરવા. બાપા, ક્યારેક ભૂખથી આકુળ વ્યાકુળ થઈ ભાવિક ભક્તને ઘરે, બહુ ભાવનાવાળા હોય ને, એને ઘરે પહોંચી જતા, જમવા પહોંચી જાય, જમવાનું માગતા. ક્યારેક તો જાતે કોઠલો ઉગાડીને જે મળે તે લઈને ટાઢા ઉનાની પરવા કર્યા વગેરે જમવા માંડતા. મેં કથા કહી દીધી છે ગઢપુરમાં દાદા ખચરના સોમફઈની, એમને ઘરે જઈને મહારાજ એક બાજુથી કાપીને બધું જમી ગયા હતા, અને સોમફઈ ખીજાણા બિલાડો પીટો એ બધી ભાત ભાતની જે લેડીઝ ગાયો કહેવાય જેને, સાંભળવી થોડીક, રોયો રાંડુનો, નભાઈનો, અભાગ્યો, મુવો, આ બધી એની સ્પેશિયલ ગાયો કહેવાય. મને તો ઓલા ચરિત્રમાં બહુ પહેલું થયું, એવી એના ધણીને ગાળી દીધી, આ પટેલ મુવો ઘર લજામણો, ઘર લજામણો. લ્યો, આનું શું કરવું, આ કેવી કેવી ક્વોલિટીની ક્યાંથી ક્યાંથી લઈ આવે છે બોલો. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ તો ક્યારેક ક્યારેક પોતાના પ્રેમી ભક્તની ગાળોને પણ ઘીની નાળો માનીને પીતા હતા. ક્યારેક સ્વાગત સામૈયાના પ્રસંગે શોભાયાત્રા નીકળી હોય, હજારો નરનારીઓ દર્શન કરતા હોય, છતાં કોઈની શહ શરમ રાખ્યા સિવાય ભર બજારે અરે ઘોડે બેઠા બેઠા પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા મોજથી કાકડી જમે ચીબડા જમે. જૂનાગઢમાં બન્યું હતું, ભારે સવારીમાં એક બાળકે મહારાજને કાકડી આપી, ત્યાં ત્યાં કાકડી સ્વીકાર કરીને ત્યાં ઘોડે બેહીને કાકડી શોભાયાત્રામાં જમતા. એમાં પેલો ત્યાંનો બાદશાહ ને એનો માણસ ને એ બધા ઝરુખામાંથી જોતા હતા. તો પેલો દ્વેષી હતો ને એને બાદશાહની પડખે મોઢું કરીને, બાદશાહજી દેખો ખાને કા ભી વિવેક નહીં હૈ ઓર યે ભોલી પ્રજા ઇનકો ખુદા કહેતી હૈ, ખુદા ક્યાં એસા હોતા હૈ. ત્યારે બાદશાહે કીધું, ખુદા કૈસા હોતા હૈ, સબકી પરવાહ રખે એસા, જીસકો કિસી કી પરવાહ નહીં હોતી હૈ વો હી ખુદા હોતા હૈ. તો એટલે આ તારાથી ને મારાથી આવી મોટી શોભાયાત્રામાં મુખ્ય વ્યક્તિ ઘોડે બેઠા હોઈએ તો શું મોઢું ફાટે ને આ કાકડી ખવાય? તો અહીં કોકનો વરઘોડો નીકળે છે તો વરરાજાને મોઢામાં પાન દે છે, બિચારો હરખું પાન ન જ ચાવી એક તો બધા હામું જોવે, તો થૂકવો જ થૂકી ન હોય કે થૂક બુક બધું ગળી જાય આમને બેઠો એમ. યે ભાઈ આનું નામ ખુદા છે કે છે બક બક કરમાં આગોરે ખુદાને તું નો ઓળખ કે છે, આ રજવાડું મને આ ખુદાઈ આપ્યું છે કે છે. આવા હતા ભગવાન સ્વામીને. એક બાજુ તેઓ એવી ચતુરાઈથી જમતા કે માત્ર આંગળીના ટેરવા જેઠા થતા હો, હોઠ સુદ્ધા બગડતા નહીં. મેં એ કથા કહી દીધી, ધર્મપુરના પ્રધાન કૃષ્ણરામની પત્નીનું કલ્યાણ કરવા મહારાજે લીલા કરી હતી. બીજી બાજુ ક્યારેક તેઓ એવી અઘોર લીલા કરતા કે દહીંના રગાડા કોણી હુદી ઉતરતા અને કોણીને જીભથી ચાંટતા. કમાલ, બલોલમાં ભગવાન સ્વામિનારાયણ ગયાતા હો, ત્યાં એવું બન્યું હતું, દેવીદાન ચારણ ખેતરમાં કામ કરતા એની વાડીએ હળ હાંકતા એક શિવલિંગ નીકળેલું, એને ત્યાં પધરાવેલું અને તેની પૂજા કરતા પ્રગટ ભગવાન મળો, પ્રગટ ભગવાન મળો એમ વાડીએ ડેરું બનાવીને તપ જત વ્રત કરીને આશા રાખતા. એક દી આકાશવાણી થઈ કે દેવીદાન તારે ગામ પ્રગટ ભગવાન આવશે. અરે પ્રભુ શું બોલો છો? હા પણ એને ઓળખું કેમ? તો કે જેને કોણીએ જીભડતી હોય અને ભગવાન સમજે એમ છે. હા ત્યારે આને એમ થયું કોણીએ જીભ નહીં અટતી હોય, પહેલાં તો પોતે ટ્રાય કરી સાલી ન અડે. હા કાંઈ વાંધો નહીં, હાલો. હવે ભગવાન સ્વામિનારાયણ એને ગામ ગયા હો, હે હા એક ડોશીમાં હતા. હા એને ઘરે ઉતર્યા અને પછી એને જમવા બેહાડ્યા. પછી મહારાજ કે અમારે આ જમવું નથી, લીલા કરી કે અમારે ફળિયામ ગાડું પડ્યું છે એનમાં ચડીને જમવું. ફળિયામ ગાડું હતું એનમાં ચડીને જમ્યા. લોકોને ખબર પડે નહીં કે આ મોટા માણા અને બધા ભગવાન માને એની વાહે 500 પરમહંસો ગાંડાની જેમ ફરે, મોટા મોટા સંતો વિદ્વાનો, અને આ ગાડે ચડીને બેઠા ખાવા અને ખાતા જાય ને ઓલું બનાવેલો ને શું કહેવાય ને એમ, હે બોળો બોળો ઘેસ, હા એમાં હાથ નાખીને આમ ખાયો. આજ ખાધું એ વિચિત્ર હતું અને આમ રગાડો ઉતરે ને કોણીએ, પછી કોણીએ ચાટે ગામ આખું જોવા ભેગું થયેલું. એમાં દેવીદાન જોવા આવેલા ને એણે જોયું, નક્કી કરી લીધું. પછી તરત એની પાછળ હાલી નીકળ્યા અને ભગવાન સ્વામિનારાયણ એ દેવીદાનને સાધુ કર્યા સ્વામી દેવાનંદ. કયા? નાના ગ્રાસ લેવત એ પદ એનું છે, આનું હમણાં ગાયું. એ તે દીધ ભલે ને મુઠ્ઠીઓ ભરીને ખાતા રગડા ઉતરતા, પણ પછી એને જોયું એ તો મારા હાટું કર્યું હતું, બાકી એમની કાયમની રીત તો નાના ગ્રાસ લેવત એમ જમતા હતા. તો આવી રીતે ક્યારેક મહારાજ જમવાની લીલા કોઈકના માટે કરે. શ્રી હરિજી મહારાજની તમામ ક્રિયાઓ એક એક, એ બધી ક્રિયાઓની પાછળ અનેકના કલ્યાણ કરવાની કળાઓ રહી હોય છે, આપણને ના દેખાય. કેમ જે પ્રભુની સર્વ ક્રિયા જે જે રીતે જીવનું કલ્યાણ થાય તે તે રીતની જ એને માટે જ હોય છે, પોતાના માટે નહીં. જણા સ્વાદુરે જણાય જમતા જમતા પાસે હરિજન રે, બેઠા હોય મન ગમતા તેમને આપી રે, પછી પોતે જમે જમતા જીવન રે, હરિજનને મન ગમે ફેરવે જમતા રે, પેટ ઉપર હાથ વડકાર ખાય રે, પ્રેમાનંદનો નાથ. ગજબની વાત છે. અને એક વાત તો હું અને તમે બધા જાણીએ છીએ કે ભગવાન ભાવના ભૂખ્યા છે, ભોજનના નહીં. જો એના માટે એક સરસ ચરિત્ર હરિચરિતામૃત સાગરનું તમે મેં સાંભળેલું છે, પણ આજ આપણે તાજું કરીએ. વનવિચરણ કરતી વખતે મહારાજ હરિદ્વાર પધાર્યા હતા. તે સમયે વિપ્રનું રૂપ લઈને મહાદેવજી શ્રીહરિની પાસે આવ્યા, ચરણોમાં પડી પોતાના સ્થાનમાં લઈ જવા વિનંતી કરી. હો શિવજીએ કહ્યું, હે મહારાજ, આપ કોઈ જીવ નથી, હો આપ તો સાક્ષાત પરમેશ્વર છો, કદાચ ભૂલી ગયા હો તો હું યાદી આપું. અહીંયા તો આપ દર્શન દેવા માટે પધાર્યા છો, સૌના કલ્યાણ કરવા માટે આવ્યા છો, આપને મેં ક્યારેય જમાડ્યા નથી, આજ મારે લાગ આવી ગયો છે, હું રસોઈ બનાવું છું, આપ પ્રેમથી તે જમો. પછી શિવજી તો રસોઈ કરવા ગયા, રસોઈ બનાવવાની શરૂ કરી દીધી. ત્યાં એમના ઘરના માણસ સતી આવ્યા, તેણે હેતથી પૂછ્યું, ઓહો હો હો હો, લ્યો તમે રોહડામ બેઠા, કમાલ છે, તમે ક્યારે રસોઈ કરી નથી છતાં આજ રસોઈ કરવા લાગ્યા છો, શું છે ભોળાનાથ? હે કાંઈક નવીન છે? પણ ભોળાનાથ બોલતા જ નથી, તાવડી સાફ કર્યા કરે ને, સૂલો હળગાવ્યા કરે ને. અરે બોલો તો ખરા, છે શું? કુછ નહીં બોલેંગે. અરે વાહ, તો કુછ તો હે હે હે, મેને કહા કહા નહીં હે હે, તો કુછ બોલો, હમ નહીં બોલેંગે, ધ્યાન કરકે દેખ લો. પાર્વતી કે કાંઈ વાંધો નહીં. પાર્વતી એમ ધ્યાન લગાવ્યું, તરત ખ્યાલ આવી ગયો, તરત એને જાણ્યું કે આ વર્ણી તો ભવબ્રહ્માદિક દેવના પણ દેવ છે. તેથી સતી તરત જ વર્ણી પાસે આવ્યા અને નીલકંઠ વર્ણીના ચરણમાં પડ્યા. પછી સતીએ કહ્યું, મહારાજ મને ખબર પડી ગઈ, આ અમારા પતિદેવ તમારા માટે થાળ કરવા રોહડામાં બેઠા છે. પણ સાચું કહું, એણે કોઈ દી રસોઈ બસોઈ કરી નથી, નકરું ધ્યાન કર્યું છે. એને રસોઈ કરતા આવડશે નહીં, તમને ભાવે એવી. હા તમે કહેતા હો તો ઝપાટામાં રસોઈ બનાવી લઉં. હા રસોઈ કરવો અમારો ધર્મ છે, અમને ફાવે એવું એમને ફાવતું છે. જો આપની મરજી હોય તો મને જરાક કહી દો, હું ઝટ જઈને રસોઈ બનાવી લાવું. તમને ભૂખ લાગી છે ને? મહારાજ કે બહુ લાગી છે. ઉતાવળે જમવું છે ને? જી હા, તો હું બનાવી લાવું. વર્ણી કે એમાં હું ન પડું, ઝઘડામાં આપણે નહીં, ઝઘડાથી આપણે હંમેશા હો ગૌ આગા રહેવા વાળા. હા ઘણા માણસ ઝઘડાથી બહુ દૂર રહે ને, ઘણા માણસ છે ને ગમે ને ઝઘડો માથે લે, એને ઝઘડામાં પડે પછી જ મજા આવે, એને ઘણા ડખ્ખાથી કાયર હોય. મહારાજ કે આપણે ડખ્ખાથી કાયર, એમાં હું કોઈને કાંઈ કહું નહીં ને, હું કાંઈ જાણું નહીં, તમે અને વિપ્ર પરસ્પર સમજીને જે કરવું હોય કરો, અમારે તો જમવાથી કામ છે, બીજું કાંઈ કામ નથી. માટે જે તે રીતે જલ્દી થાય તેમ કરી લેવો ભાઈ સાહેબ. હા પછી સતી તરત ગયા, જલ્દીથી કેરીનો રસ કાઢ્યો અને પટાપટ રોટલી બનાવી દીધી અને તરત લઈને આવ્યા અને શ્રીહરિને કહ્યું, લ્યો જમવા માંડો મહારાજ. એટલે મહારાજને પ્રેમથી જમાડ્યા અને મહારાજ પ્રેમથી જમ્યા. એટલામાં શિવજી રસોઈ બનાવીને લઈને આવ્યા. અહીં વિધિ બધી પતી ગઈ. સતી ભોળાનાથને જોઈને જરા ત્રાહી આંખ્યું રાખીને મંદ મંદ હસવા લાગ્યા. ભોળાનાથ કે માળી હોશિયાર નીકળી, મારી મોરે આમને જમાડી દીધા. હવે મહારાજ બેઠા હતા એટલે બધાય તો નહીં, ડાયા માણા કોક મહેમાન આવ્યું હોય ત્યારે બધી ગમ ખાઈ જાય ને, મહેમાન જાય પછી ધમધમાટી બોલે, ખડકી બંધ કરી પેલા બાણું વાંચી આવે પછી સત્સંગ કરે ઘડી કે એમ કહું છું. વર્ણીએ કહ્યું, મને તો ઘણી ભૂખ લાગી હતી ભોળાનાથ, રસોઈ બનાવવામાં તમને બહુ વાર લાગી, પછી મારું પેટ વાયુથી ભરાઈ ગયું છે, હવે તેનો ઉપાય શો કરવો. હો હવે તો શું થાય, પેટ વાયુથી ભરાઈ ગયું છે, આમણે જમાડી દીધા છે એવું પાછું એ બોલે નહીં. પાર્વતી સમજે ને ભોળાનાથ સમજે, પણ મહારાજ તો એવું જ બોલે કે ડખામાં આપણે પડવું નહીં. આપણે કહેવું નહીં કે તમારા પત્નીએ મને જમાડી દીધા, પાછા બે બાધે તે કેમ જમાડી દીધા, એની મેળે ભાળે ને એ નિર્ણય લે ને ઝઘડો કરવો જ કરે. આપણું પેટ તો વાયુથી ભરાઈ ગયું છે, હવે તમે લાવ્યા એ જમી શકાય નથી, તમે કોઈ એમ કરીએ. શિવજીએ કહ્યું, મહારાજ તમે જમવા લાગો એટલે વાયુ દૂર થઈ જશે, અંદર પધરાવો ને વાયુ જાય ક્યાં, ડબલીને બહારો નીકળશે. પછી વર્ણીએ ઓડકાર ખાઈને વાયુને બહાર કાઢી નાખ્યો. પછી વર્ણી જમવા લાગ્યા. આ ચરિત્રથી એ સિદ્ધ થાય છે કે પરમેશ્વરને જમવાનું કારણ માત્ર ભૂખ નથી, પરંતુ ભાવિક ભક્તોનો ભાવ જ છે. શિવજીને ભાવ હતો, જમ્યા કે ન જમ્યા? જો ભાવના ન ભાળે તો ભૂખ્યા હોવા છતાં પણ જમે નહીં, અને જો ભાવ ભાળે તો ભૂખ નહોતી છતાં શિવજીનું જેમ જમ્યા એમ જમે. શ્રી હરિ ભાવનાના ભૂખ્યા છે, પરંતુ આપણે તો પેટને સંભાળીને જમવું જોઈએ, નહીં તો માંદા પડીએ. આપણે કોકનો ભાવ જોઈને ગળશ ગળશ કરીએ તો પ્રોબ્લેમ થાય કે ન થાય? એટલે આપણે જોઉં, ફેરવે જમતા રે, પેટ ઉપર રે, હાથ ઓડકાર ખાય રે, પ્રેમાનંદનો શ્રીહરિની આ ચેષ્ટા એ પ્રમાણે આપણને પ્રેરણા આપે છે. ભક્તો, પેટ માગે તે આપજો, પરંતુ મન માગે તે નહીં. ઓકે, પ્રાણની તૃપ્તિ માત્ર અન્નથી છે, સ્વાદથી નહીં. માટે સ્વાદ કરીને ભગવાનના ભગતે ખાવું નહીં. આ રીતે આઠમું પદ પૂરું થયું. આવો આપણે નવમું ગાઈએ.
ચલુ કરે રે મોહન તૃપ્ત થઈને દાંતને કોતરે રે, શરીર પાણી લઈને મુખવાસ લઈને રે, બોલીએ બિરાજે પૂજા કરે રે, હરિજન હે તે જાજે પાપણ ઉપર રે, આટો લઈ અલ દેલો પેટો બાંધે રે, છોગુ મેલે છેલો વર્ષા ઋતુ રે, શરદ ઋતુને જાણી ગલા નદી નારે, નિર્મળ નીરવ કાણી સંત હરિજન રે, સાથે લઈને શ્યામ આવા વધારે રે, જેલે પૂરણ કામ ભોજળ ક્રીડા રે, કરતા જળમાં નાય જળમાં કાળી રે, થઈને કીર્તન ગાય લઈને બારા રે, નિશ્રી વસ્ત્ર પહેરી ઘોડે બેસી રે, ઘેરે આવે લહેરી પાવન યશને રે, હરિજન ગાતા આવે જીવન જોઈને રે, આનંદ પૂર્ણ સમાવે વર્તુરવાસી રે, જોઈને જગ આધાર સફળ કરે છે રે, નેણા વારંવાર આવી બિરાજે રે, ઓસરીએ બહુ નામી ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદનો સ્વામી.
વાહ વાહ, અદ્ભુત લીલા. ચલો કરે રે મોહન તૃપ્ત થઈને, ભગવાન બરાબર તૃપ્ત થાય જમીને પછી ચલો કરે. ચલો કરી હાથ લૂસીને મુખ લૂસીને પછી દાંતને ખોતરે છે, સળી રૂપાની લઈને. હો, રૂપાની હળીથી કાંઈક ભરાઈ ગયું હોય તો ધીમે રહીને તરત કાઢી નાખે, પછી ઊંડું ઊંડું ખોતર ખોતર કરે નહીં. ઓકે, આમ તો જરીક જ હોય, કાંઈક ફોતરું બિતરું આવી ગયું હોય તો. હા, મુખવાસ લઈને રે, પછી મુખવાસ લે અને ઢોલીએ બિરાજે, પછી દાદા ખાચર કાંઈ અભલ બાપુ જે હોય તે પૂજા કરવા આવે, હરિજન હેતે જાજે ખૂબ હેતથી પૂજા કરવા આવે. જ્ઞાનાનંદ સ્વામી એવું કહે છે, અચવન કરે ખડે હોય કે દાંત ખોદે વદન કો ધોઈ કે, પલંગ પર બેઠ કે ભગવાન હરિજન દેવે મુખ મે બીરી પાન, અચવન કરે ખડે હોય કે. ક્યારેક મહારાજ પછી ઊભા થઈને કોગળા બોગળા કરી નાખે, બરાબર મોઢું સાફ કરે, પછી દાંતને ખોતરે, પછી પલંગ ઉપર આવીને બેહે, પછી ભગવાનના ભક્ત મુખમાં પાનની બીડી આપે. ત્યારે ભીમજી ભગત એમ કહે છે કે અમે બધા પાર્ષદો મહારાજની કાયમ સેવા કરતા હતા, ઇતિહાસમાં અમારું નામ આવવું જોઈએ. રતનજી રૂપાતણી આપે સળીને તહેવાર, રતનજી બાપુ રૂપાની હળી આપે, ખોતરે છે દાંતને કરે કોગળા કીરતાર. ત્યારે સોમલો ખાચર દિયે મહાપ્રભુજીને મુખવાસ, મુખવાસ લઈ મુખ માં ધરે બેસે ગાદી ઉપર અવિનાશ, સેવકે વિટાણા થકા પ્રભુ થાય બિરાજમાન, રસોઈવાળા આવે છે ત્યાં પૂજવા ભગવાન, હરિજનના હાથમાંથી તોરો લીએ નિજ હાથ, એના હાથમાં તોરો હોય ને હાથમાં લઈ લે, ખભા ઉપર મેલતા ગુચ્છ કર રહે મુનિનાથ, તોરો ખભા ઉપર મેલી દે અને ગુચ્છ હોય ને એ હાથમાં લઈ લે. તા તમે કહો, લો તોરો ખભા ઉપર કેમ મેલી દીધો? એટલા માટે કે જમીન મારા તરત ત્યાં આવ્યા એટલે પાગ માથે હતી નહીં, અને હરિભગત તોરો લાવ્યા એટલે ખભે મૂકી દીધો. આ બાદ દિમાગ મેં તારે મને સમજ ન પડી કે આમ કેમ કર્યું, પણ પછી પડી ગઈ કે જમતા જમતા સીધે આવ્યા, માથે પાગ નથી અને હરિભગત તોરો લાવ્યો, પાગ હોત તો આમ પાગ માથે તોરો મૂકત પણ હવે માથા માથે મૂકો તો ટાઢું લાગે, દોરો વાગે, એટલે ખભે ટપકેરો તોરો. થઈ ગઈ પૂજા માથે કે ખભે, ભગવાનને આપણી વસ્તુ ચડી ગઈ એટલે પૂજાનું ફળ મળી ગયું. હરિજનના હાથમાંથી તોરો લીએ નિજ હાથ, ખભા ઉપર મેલતા, અને ગુચ્છ કર ગ્રહે મોનીનાથ, જે ગુચ્છ હોય હાથથી લઈ લે, સૂંઘે છે તે ગુચ્છને, જાય ચાવતા મુખવાસ, મુખવાસ ફૂલની સુગંધી લઈ મગન થાય હરિદાસ. બે સુગંધી આવે, પેલો ફૂલનો દડો લાવ્યા છે ને ગુચ્છ કરીને, એને મારા સૂંઘે છે અને મુખવાસ ખાય છે, એટલે ફૂલના દડામાંથી સુગંધી નીકળે છે, અને મહારાજ મુખવાસ જમે છે એમાંથી સુગંધી નીકળે છે. એ સુગંધી લઈને ભગવાનના ભગત રાજી 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 થઈ જાય છે. તમે સાંભળ્યું તો, સુગંધી લેવા માટે તો આકાશમાંથી દેવતાઓ આવતા સુગંધી લેવા. મહારાજ જ્યારે જમતા જમાડતા ત્યારે એ રસોઈની સુગંધ મળે ને સુગંધ, તો એ બહુ થઈ ગયો. સમજા? આપણે વડતાલમાં, ગઢપુરમાં, અમદાવાદમાં મોટા મંદિરમાં બેઠા હોઈએ અને થાળ આવે, કાંઈ ન મળે, સુગંધી તો મળે કે ન મળે? સુગંધ લઈ લેવાની, પ્રસાદ લીધા તુલ્ય જ છે. મુખવાસ એલચી તજનો, સિદ્ધાનંદ સ્વામી જરા મુખવાસમાં સ્પષ્ટતા કરે છે. મુખવાસ એલચી તજનો હરિજન સુધારી, વાલાને દિયે જમવા પ્રેમ શુતે વારી. મુખવાસ જમતા વાલમો અતિ રૂડા લાગે, આ એમની આગવી ભાવના છે. મુખવાસ જમતા વાલમો અતિ રૂડા લાગે, ભાલે કેસરીની આડને જને કરી અનુરાગે. મુખવાસ જમતા હોય બહુ વાલા લાગે, અને હરિભગત કેસરની આડ કરતા હોય બહુ જોવાની મજા આવે. લ્યો બોલો, મુખવાસ થોડોક જમ્યા પછી ખાવો, એના ફાયદા છે એટલે હું કહું. વરિયાળી હારી, ધાણા દાળ, તલ, સુવાદાણા, અજમો, આવા બધા સુગંધિત મુખવાસ. એમાં ઉડનશીલ તેલ દ્રવ્ય હોય છે. ઉડનશીલ તેલ દ્રવ્ય ધરાવતા દ્રવ્યો માત્ર સુગંધિત કે મનોરમ્ય કે સ્વાદિષ્ટ છે એટલું જ નહીં મેરે ભાઈ, કેટલાક એમાં સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ છે. પરંતુ ભલા ભક્તો, એમના તેલી પદાર્થ રેસા, વિશિષ્ટ રાસાયણિક તત્વો પાચન ક્રિયા માટે, એન્ઝાઇમેટિક એટલે કે પાચન રસ છોડવામાં મદદરૂપ રાસાયણ, એન્ઝાઇમેટિક છોડે છે. અને વળી એન્ટીસ્પાઝમોડિક, ઇંગ્લિશ શબ્દ છે, બધા ભારે ભારે, બહુ મોટા સ્પેલિંગ છે ભાઈ. એન્ટીસ્પાઝમોડિક એટલે પેટનો દુખાવો ઓછો કરનાર. અને ડાયજેસ્ટિવ એટલે ખોરાક અને સુપાચ્ય બનાવનાર હોય છે. મુખવાસમાંથી જે બધા રાસાયણો છૂટે ને, એ પાચન રસ છોડવામાં મદદરૂપ હોય, પેટનો દુખાવો ઓછો કરવામાં મદદરૂપ હોય, ખોરાકને સુપાચ્ય બનાવનાર હોય, માટે મુખવાસ જમવો હારો, એમાં કાંઈ ખોટું નહીં. સામાન્ય રીતે વરિયાળી, તલ, સુવાદાણા કે અજમામાં થોડું લીંબુ, મીઠું, હળદર ઉમેરી 3-4 કલાક રાખી સુકાયા બાદ શેકી અને મુખવાસ તરીકે વાપરવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ રીતે બનાવેલો મુખવાસ ફાયદાકારક છે. મોટાભાગે લોકો ચાવ્યા વગર ઝડપથી જમી લેતા હોય છે. મોટા ભાગના માણસને જમતા કંઈક કામ આવી જાય, ઉતાવળ આવી જાય, ફોન આવી જાય, કોકને કંઈક નિર્ણય દેવાનો થાય, ફટાફટ જમી લેતા હોય છે. તેથી ખોરાકમાં પાચક લાળ બરોબર ભળતી નથી હોતી, ટાયલિન બરોબર ભળે નહીં, એટલે ખોરાક બરોબર પચે નહીં. મુખવાસને જલ્દી ખાવો શક્ય જ નથી, કારણ કે શેકેલી વસ્તુ બરાબર ચાવો નહીં ત્યાં સુધી ગળે ઉતારી શકાતી નથી. તેથી ચાવવાને લીધે લાળ એમાં સારી પેઠે પડે છે અને તે આપણું પાચન સુધારે છે. મુખવાસ દાંતોને સાફ કરે છે અને મોઢાને ફ્રેશ કરે છે. મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં મુખવાસ બહુ અગત્યનો ફાળો આપે છે. હા, સારો મુખવાસ ખાય તો એના દાંત હડે નહીં. ગળ્યું બળ્યું ખાધું હોય એને લઈને તરત જ અંદર બેક્ટેરિયા થાય એવું હોય, પણ થોડોક મુખવાસ ખાઈ લે તો એ ગળપણ બળપણ બધું અંદર ઉતરી જાય અને દાંત ચોખ્ખા થઈ જાય, પછી બેક્ટેરિયા થવાની શક્યતા રહે નહીં. આમ મુખવાસ ફાયદાકારક છે પણ માપે. સમજાણું? આ હુવા દાણા અજમો અળસી જેવા મુખવાસ ખાવાનું એક ચોક્કસ પ્રમાણ છે. જો નાસ્તાની માફક અતિશય ખાવામાં આવે તો એ મુખવાસ ફાયદો કાંઈ કરે નહીં, ઉલટાનું નુકસાન કરે. ઘણા મુખવાસ ખાય સીધો મૂઠો જ ભરે. લાવો લાવો. એટલે આ મુખવાસ છે, આ નાસ્તો નોય. હા, ખબર ન પડે એને આ કઈ વસ્તુ કેટલી ખવાય. ઘણા ચટણી લે તે શાક જેટલી લે. અરે ચટણી થોડી કોઈ યાર, ચટણી શાક જેટલી અને મુખવાસ નાસ્તા જેટલો. કાંઈક તો વિવેક શીખવો જોઈએ કે નહીં, કે ચટણી ચમચી લેવાય, મુખવાસ પણ ચમચી જ લેવાય. આ પાછું જરાક શીખવું. જ્ઞાનાનંદ સ્વામી એવું કહેતા, કેસરી ચંદન કો લઈ આવે, કરત પૂજા હરિજન ભાવે, દર્શન કરી પગે લાગી જાવે, કહત જ્ઞાનાનંદ સુખ પાવે. આ એક બધા બીજી બીજી ચેષ્ટામાંથી લીધું છે, એટલે વારે વારે થોડુંક આવે છે. ઓકે, પૂજા કરે રે હરિજન હેતે, જાજે પાપણી ઉપર રે, આંટો લઈ અલ બેલો ફેંટો બાંધે રે, છોગું મેલી. તમે સમજી ગયા ને હવે જમવાની લીલા પૂરી થઈ ગઈ. પછી આમ ફેંટો બેટો બાંધે, મલ રમાડી મહાપ્રભુ તેને મોજ આપે મુનિરાય. મલ રમાડતા બોલો, અને પછી મોજ આપતા. ઉતારામાંથી સવારમાં પ્રભુ સભા કરવાને જાય. દભાણનું એક ચરિત્ર સારું છે. દભાણમાં શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો તે સમયે મલ્લોએ આવીને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, હે અમારા નાથ, અમારે તમારી પાસે જરા મલ્લ યુદ્ધ કરવું છે અને આપને રાજી કરવા છે. હવે આમ કરે મલ્લ, હા તમને રાજી કરવા માટે તો આ બધી કળા અમે શીખ્યા છીએ ને, મલ્લ કુસ્તી કરી કરીને પહેલવાન બન્યા છીએ. હવે આ શરીરને આ પહેલવાની પણોને આ બધું અમારી કળા વગેરે તમને રાજી કરવામાં ઉપયોગમાં ના આવ્યું તો હું આને હું કરવાનું, મહણિયામાં આમાંય બળી જવાનું. ભક્તો યાદ રાખજો, આપણને જે આવડતું હોય, આપણામાં જે કળા હોય, આપણને જે ફાવતું હોય, આપણે જે કેળવું હોય, એ બધું જો ભગવાનને દેખાડવા સંતો ભક્તોને સત્સંગના ઉપયોગમાં એનો ઉપયોગ થાય, સેવામાં કામ લાગે, તો એ બધા ગુણો અને શક્તિ જે કાંઈ આપણે મેળવ્યા છે તે આપણું કલ્યાણ કરનારા નીવડે. ખ્યાલ આવી ગયો? આ માટે ઉપયોગ કરવો. કહેવું કોઈને કે મને આ સારું ફાવે છે, એવી કાંઈક સેવા હોય તો મને કહેજો, મારે બધાની સેવા થાય, મને બધા ખૂબ આશીર્વાદ દે, રાજીપો મળે. ઘણાને બધું ઘણું સારું સારું આવડતું હોય છે અને એ સત્સંગમાં ઉપયોગી થાય એવું પણ હોય છે, પણ એને સંકોચ થાય કે આપણે ક્યાં આગવા દોડાયા થઈને વાત કરવી, સમજાણો, એટલે બોલે નહીં. બાકી ઘણું બધું સારું સારું હોય છે માણસો પાસે, આ બેઠા એની પાસે બધા પાસે બહુ સારું સારું છે, પણ કોઈ આગળ આવીને બોલતા નથી, બીવે છે કે આપણે જઈને કહેશું તો એમ કહે તો દોડાયા હેઠો બે, તારે હું બધાને આ બધું દેખાડીને માન વધારીને દાંડીઓ કરવો. એટલે આ બાપા એવું નહીં કહે, તમારે કહી દેવાનું કે આ માન માટે નથી અમે કરતા, રાજીપા માટે કરીએ છીએ, અમારે મોટભાર નથી થવું, પણ આવું અમારી પાસે છે એ જો સત્સંગને અર્થે ઉપયોગમાં આવે તો રંગ રેક નો રે. તો આ જો અમારા ભાભા બધા છે, આમ જુઓ તો ખરા તમે, એક જુઓ ને બીજો ભૂલો, બીજો જુઓ ને ત્રીજો ભૂલો, એક એકના મોઢા ઉપર ચમકતો જુઓ, તમે ચમકતો જુઓ, હે તો આમ જુઓ તો ખરા, અને પછી તમારા મોઢાની લાઈટ જોઈ લો, આટલી હોય તો પૈસા પાસા. અરે આ જુવાનિયાની જોઈ લો ને મોઢાની લાઈટ ને ભાભાની જોઈ લો, એટલે કેમેરા વાળા રાખ, હમણે તરત જ ઉઘાડું થઈ જાય કે કોની લાઈટ વધારે છે. નો આવે આવી લાઈટ કોઈનામાં. કેમ જે એમણે એમની બુદ્ધિ શક્તિ કળા બધું નીચવીને કુંડળ ધામમાં સમર્પણ કર્યું છે. બોલો, નો એવી લાઈટ આવે વાત કરે છે. મારા હાથમાં વિડીયો હોય ને તો હું બે ફોટા રાખવા સામે બતાવવા. જો જે ભાભાને લુગડા ધોતા આવડે છે એ લુગડા ધોવે, જે ભાભાને ઇસ્ત્રી કરતા આવડે છે ઇસ્ત્રી કરે, જે ભાભાને વસ્ત્ર હાંધતા આવડે છે એ વસ્ત્ર હાંધે, જે ભાભાને ગાયું હાચવતા આવડે છે એ ગાયું હાચવે, જે ભાભાને ફૂલ તોડતા અને હાર બનાવતા આવડે છે એ ફૂલ તોડે ને હાર બનાવે, જેનામાં જે કળા છે એ કળા એ લોકો નીચવીને વાપરે છે. બોલો, જેમ તેમ છે. અને આ બધા લોકો અહીંયા રાજની સેવા કરે છે ત્યારે તો આ મોટું જબર કમઠાણ હાલે છે, નહીતર હાલે કેવી રીતે? સમજ્યા? આવી જ કાંઈ શિબિર હોતી હશે, અહીંથી પણે સુધી પરથારો પડ્યો છે. આ તો મોટો શિબરો કહેવાય, કહેવાયની શિબિર છે. શિબિર તો વધીને 25-50 હો માણાની હોય એને કહેવાય. આ કાંઈ શિબિર ઠીક છે? પહેલેથી નામ શિબિર પડી ગયું. વલભીપુરમાં મેં પહેલી કરી હતી 70 દીની. છેલ્લે દિવસે ગામ આખું ભેગું કર્યું હતા, 300 માણા થયા હતા. તેથી શિબિર નામ સારું હતું. પણ હવે એમના આગળથી પડી ગયેલું હાંકે રાખી છે, આપણે નામ બદલતા નથી. પણ આ બધી સેવા કોણ કરે? અહીં શિબિરની પૂર્વ તૈયારીમાં કેટલા ગરીબ ભક્તો મહિનો મહિનો અગાઉ આવે જ ભાઈઓ ભાઈઓ, અને આખી આ વાડી ખડખડ થઈ ગઈ હોય છે. એ બધું દાતળે દાતળે ખડ કાઢે, બધું ચોખ્ખું કરે, નવી રેતી પાથરે, કારણ કે ચોમાસામાં વરસાદ વરસ્યો હોય એટલે કાંઈક ખાડાને ખડિયાને કંઈક ધોવાઈ ગયું હોય ને બધું કેટલું ગડબડ થઈ ગયું હોય. ખૂબ સારું કરે એવી ભાવનાથી કે બધા દેશ વિદેશથી ભક્તો આવશે, અહીંયા સત્સંગ થશે, બધા બેસશે, ભક્તોને માટે આમ કરીએ ને ભક્તોને માટે તેમ કરીએ ને ભક્તોને આમ ને ભક્તોને તેમ, એવી ભાવનાથી આ બધા સેવા કરે. બોલો, આનંદભાઈમાં જેવું છે, બહુ ભાવથી સેવા કરે છો. અમારા કુંડલમાં સેવા કરનારાને એકવાર તમે તાળીઓ વગાડીને આશીર્વાદ આપો. વગાડો તાળીઓ, બરાબર આશીર્વાદ આપો. આમાં આપણે ફાયદો, આપણે બધા હાથના પોઈન્ટ થઈ જાય. અને હું જયારે જાઉં ને ત્યારે બાબા લાડવા જ વાળતા હોય, એટલે હું બાબાને કહું તમારા હાથ 12 મહિના ઘીમાં છે બાપા, ઘીમાં. હમણે આ બાબાની થોડી લાઈટ વધી ગઈ છે, એનું શું કારણ? જો તમે જો કઈક ગમે એ થયું છે, સમજ્યા? મોઢું દેખાય એના મોઢામાં આપણું, એવું આભલા જેવા બાબાના મોઢા થઈ ગયું. વાલા ભક્તો, દભાણમાં મહારાજ યજ્ઞ કર્યો તે સમયે મલ્લો રમાડ્યા, મલક્રીડા કરીને એમણે મહારાજને રાજી કર્યા હતા. આપણામાં કોઈ પણ કળા હોય તો મહારાજને રાજી કરીએ, સેવા કરીને. પછી ભગવાન સ્વામિનારાયણની આગળ મહારાજે હા પાડી એટલે મલ લોકો બધા કુસ્તી કરવા આવ્યા. જે મલ જેટલી મલ વિદ્યા શીખ્યા હતા એ બધી વિદ્યા એમણે શ્રી હરિજી મહારાજને બતાવી દીધી. ભગવાને એવા મોજીલા હતા, બેઠા બેઠા જોવે હા, અને ક્યારેક પોતે મેદાનમાં ઉતરી જતા કુસ્તી કરવા. વાલા ભક્તો, મલ બરાબર કુસ્તી કરતા પણ એકબીજા આમને સામને બળ કરવા છતાં કોઈ પડતા નહીં, કોઈ હારે નહીં. ત્યારે શ્રી હરિ ઊભા થયા અને તત્કાળ તે કુસ્તીને મહારાજ બંધ રખાવતા. બધા જ જીત્યા, બધા જ જીત્યા, ચાલો એમ મહારાજ કહેતા. કેમ છે? પછી મહારાજને પછી બીજું જ કામ હોય ને? આ તો છે હાંજ સુધી પડે નહીં, પછી બેહી રહેવું, પછી બધાને વિજય સ્થાપી જ દેવા પડે. જાઓ, બધા જીત્યા. અને શ્રી હરિ એમના ઉપર ખૂબ રાજી થયા અને તેમને મોજ દીધી. સાંભળજો, 2 કાનમાં પહેરેલા કુંડળ હોના નવ અને હાથમાં કડાવો એમને આપી દીધા. જેટલા સોનાના ઘરેણા હતા અને કેટલાક સોનેરી વસ્ત્ર તે ઉતારી ઉતારીને મુખ્ય જે 8 મલો હતા એમને શ્રી હરિએ ઘણા જ ઉદાર ભાવથી પ્રેમથી ભેટ તરીકે આપી દીધા. જેટલા દિવસ મલ દભાણમાં રહ્યા એટલા દિવસ શ્રી હરિએ એમને પાકા સીધા અપાવ્યા કે ભાઈ એમની વ્યવસ્થા પાકા સીધાની કરો. અને તેઓ પોતાના દેશમાં ઘેર પહોંચે ત્યાં સુધીની ખાધ્યા પીધાની આવવા જવાની ખર્ચી પણ આપો એમ કહીને એટલું બધું અપાયું. બોલો, આવા વ્યવહારો વિવેકીને ઉદાર હતા શ્રીજી મહારાજ. આ બધું શીખવા જેવું છે. મલ રમાડી મહાપ્રભુ તેને મોજ આપે મુનિરાય, ઉતારામાંથી હવારમાં પ્રભુ સભા કરવાને જાય, પ્રથમ પાર્ષદ પાસેથી ફેંટો માગી લઈએ સુરરાય, છોગુ મેલી બાંધે શામળો તેની શોભા અલૌકિક થાય. ધ્યાન કરો, એની શોભા અલૌકિક થાય. ક્યારેક તો ચાલ્યા થકા, ક્યારે બેઠા ઊભા અલબેલ, બાંધે ફેંટો મસ્તકે, પછી ચાલે રસિકની સેલ, ક્યારેક તો હાલતા હાલતા બાંધે, ક્યારેક બેઠા બેઠા બાંધે, ક્યારેક ઊભા ઊભા ફેંટો બાંધે, અને પછી રસિકની ચાલે હાલે રંગ રેલડો પાપણી ઉપર રે આટો દે અરે બેલો ફેંટો બાંધે રે છ ગુમેલી છ ગુમેલી. અને એ છોગલું પછી સંતોને હરિભક્તોને બહેનોને એટલું બધું ગમી જતું હતું કે એમાં જ એનું કલ્યાણ થઈ જતું હતું. છોગલિયાએ કંઈક ના કલ્યાણ કરી નાખ્યા, મારા ભાઈ આ છોગલું જેવું તેવું નહીં. અને હજી આપણે વિચારીએ છીએ કે ત્રણ છોગલાળી પાગ તે વાલો કેમ બાંધતા હશે. સ્વામિનારાયણ ભગવાન એટલે ત્રણ છોગાળી પાગવાળો ભગવાન. દુનિયામાં હજી સુધી કોઈ ત્રણ છોગાળો થયો નથી. એક છોગું હોય વધીને બે છેડાના બે છોગા હોય, આ ત્રણ છોગાળો ભગવાન. ગજબની વાત છે. વાલા ભક્તો, મહારાજ પાપણ ઉપર આટો દઈ છોગું ખોસતા એ માત્ર પાગમાં નહીં, એ છોગું પાગમાં જ માત્ર ખોસતા તો એવું નહીં, પરંતુ તમારા અને મારા દિલમાં છોગું બેહાડી દેતા. છ ગલીઓ તારું છે લારે આવી અટક્યું અંતરમાં.
છ ગલીઓ તારું છે લારે આવી અટક્યું અંતરમાં.
હેવણ ઠીઠે હેવણ ઠીઠે રંગ નારે લારે બેઠી અકળાવું ઘરમાં.
હેવણ ઠીઠે રંગ નારે લારે
મરમાળી મૂર્તિ તારી રે પાદમ મારે શીત ચડી.
મરમાળી મૂર્તિ તારી રે પાદમ મારે શીત ચડી.
હે પાદમ મારે શીત ચડી.
પાદમ મારે શીત ચડી.
બ્રહ્માનંદ ના હો બ્રહ્માનંદ ના હાર હજારી રે કેમ કરી મેલું.
બ્રહ્માનંદ ના હાર હજારી રે કેમ કરી ભેલું એક ઘડી.
છો ગલીઓ તારો પહેલા રે આવી અટક્યો અંતર માં.
છો ગલીઓ તારો પહેલા રે આવી અટક્યો અંતર
એ આવી અટક્યો અંતર માં.
આવી અટક્યો અંતર માં.
આ છોકલિયાએ તો કંઈક ના કલ્યાણ કરી નાખ્યા. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ ગવાતું હતું, ભાઈઓ બહેનો બધા સાંભળતા હતા. એમાં એક બહેનને આ કીર્તનથી એવું હૃદયમાં છોગલું પહેરી ગયું, ભાઈ તારું છોગું, હા 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 તારું છોગું યાદ રહી ગયું. તારું છોગું આવીને મારા ચિત્તમાં રહ્યું. આવા સંતોના કીર્તનો એ કંઈક ના કલ્યાણ કરી નાખ્યા. અરે આદ રહી ગયું છોગલું અને કાયમ ગાયા કરતી હતી. અંતકાળે ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા ને એને ધામમાં તેડી ગયા. છોગલે સંસાર તારી દીધો. એકવાર આપણે ગાયું તો ખબર છે, એ વડનગરમાં નગારે બેન ઓલો ભાઈ ગાતો હતો, કાંઈ ગયા મની સ્વામી.
તારું છોગું આવેલે મારા જેઠમાં રહ્યો હું
રોજ, ને મજા આવી જતી.
તારું છોગું આવીને મારા ચિત્ત માર્યું.
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 જગના જીવન રૂડું છોગલો જોઈને,
જગના જીવન રૂડું છોગલો જોઈને,
જગના જીવન રૂડું છોગલો જોઈને,
જગના જીવન રૂડું છોગલો જોઈને.
અંતરમાં અંજવાળું થયું તારું છોગો, હો તારું છોગો, આહા તારું છોગો આવીને મારે ચિત્ત માર્યું.
છગુ આવીને મારા ચિત્ત મારું
તારું છગુ ધ્યાન ધરો શ્યામ સોહાગે તારો
સુંદર શ્યામ
હે વાલા
હે
પ્રાણ પ્યારા સુંદર શ્યામ સોહાગે તારો
સુંદર શ્યામ સોહાગી તારો
મુખ નિરખીને દુઃખ દૂર ગયો હો મુખ નિરખીને દુઃખ દૂર ગયો તારો છગો છગો હા રે તારું છગો આવીને મારા ચિત્ત મારું
તારું છગો આવીને મારા ચિત્ત મારું
લય પડી જાય એક જીભે નવ જાય કયો હો
એક જીભે નવ જાય કયું
હે જી એક જીભે રે નવ જાય કયું તારું છગો ઓહો તારું છગો વાહ વાહ તારું છગો આવીને મારે ચિત્ત મારું
છગો આવીને મારા ચિત્ત મારું
હે તારું છગો આવીને મારા ચિત્ત મારું થોડી વાર બધા ઉભા થઈ
ગયા
બ્રહ્માનંદ કહે એ છોગા સારું
બ્રહ્માનંદ કહે એ છોગા સારું
હે બ્રહ્માનંદ કહે
આવીને મારા ચિત્ત મારું
તારું છગો આવીને મારા ચિત્ત મારું
હો રે મારું છગો આવીને મારા ચિત્ત મારું
મારા ચિત્ત મારું
મારા ચિત્ત મારું
મારા ચિત્ત બેસી જાઓ વાલા ભક્તો છગલા ઉપર તો બહુ સંતોએ પદ રચ્યા છે ભગવાન શ્રી હરિનું સોગલું સર્વ સંતના હૃદયમાં રમતું હતું હો બ્રહ્માનંદ સ્વામી જેવા સંતને તો ઊંઘમાં પણ હરિવરનું છોગલિયું હૈ આમ રમતું તેથી જ બ્રહ્માનંદ સ્વામી એકવાર ગઢપુરમાં ઊંઘતા જ સભામાં તેને મહારાજે બેરખો મારીને કહ્યું સ્વામી કેમ ડોલા ખાવ છો સ્વામી કે કોણે કીધું ડોલા ખાવ કેમ માની લીધું તો કે આમ થતા ને હું તો કીર્તનની કડી ગોઠવતો હતો આંખ્યો વીંચીને હું ક્યાં ડોલા ખાતો હતો ત્યારે મહારાજ કહે તો પછી બોલો કીર્તનની કડી ગોઠવી હોય તો બોલો ત્યારે સ્વામી કહેતો વાહે જીલો અને પછી સ્વામીએ સીધું શ્રીહરિની પાઘથી કીર્તન ચાલુ કર્યું તારે છટક રંગીલો છેડલો અલબેલા આ છેડલો એટલે છોગું તારે છટક રંગીલો છેડલો અલબેલા
એ કાઈ નવલ કસુંબે પાગ એ રંગ ના વેલા રે.
પછી મહારાજ બહુ હસ્યા. મહારાજ કે શીઘ્ર કવિ ખરા ને, પકડાણા નહીં. અદ્ભુત વાત છે. હરિસ્વરૂપ સ્વામી મેમનગર વાળા, એમણે વંદુના પદના વિવેચનમાં અદ્ભુત કથા કરી. એમણે એવું કહ્યું કે એકવાર ગઢપુરમાં એક ગઢવી આવ્યા હરિસ્વરૂપ સ્વામી. તેને થયું કે લોકો સ્વામિનારાયણને ભગવાન કહે છે, તો ચાલો ને જરાક નિરખતો જાઉં. પછી એ દાદા ખાચરના દરબારમાં મહારાજના દર્શન કરવા માટે આવ્યા ગઢવી. એ સમયે મહારાજ ત્રણેય છોગલાવાળી પાગ ધારીને સભામાં બેઠેલા હો. મહારાજનું છોગલું જોતા જ ગઢવીનું અંતર ખેંચાઈ ગયું કે કમાલ છે, આવી પાગ તો કોઈ રાજા મહારાજાઓની મેં ભાળી નહીં. પોતે દેવી પુત્ર હતા, સહજ કવિ હૃદય હતું અને હૃદયમાંથી ફૂરણા થઈ અને એક કાવ્યનું ફણગું ફૂટ્યું. તારું છોગું ત્રિલોક થકી ન્યારું, અરે તારું છોગું ત્રિલોક થકી ન્યારું. હવે આટલું જ બોલ્યા, આટલું બોલ્યા ત્યાં છોગલામાં જ ચિત ખેંચાઈ ગયું અને ત્યાં ત્યાં ગોળ ગોળ ભમે ચિત. હવે બીજી પંક્તિ અંતરમાં સ્ફૂરે નહીં. સોગાએ મનને એટલું બધું ખેંચી લીધું ત્યાં એટલું જ આવે, તારું છોગું ત્રિલોક થકી ન્યારું. વારે ને વારે એક પદ બોલ્યા કરે ને કે તારું છોગું ત્રિલોક થકી ન્યારું. આ સાંભળીને સુરા ખાચર કે ભણું ગઢવા, બીજું આવડે છે કે નહીં? અમે ત્યાં કીર્તન ગાઈએ છીએ તો એક કડી એક વાર કે બે વાર બોલી, બહુ જોમ ચડે ત્રણ વાર પછી બીજી બોલી. આ કયું નો મંડાણો છો? તારું છોગું ત્રિલોક થકી ન્યારું, બીજું કઈ નથી દેખાતું. અને મહારાજ દાંત કાઢીને ગોઠો વળી ગયા. હવે બાપુ આમ કાં સીધું કોકને તો કે આવ એક ધારો તારું છોગું. મહારાજ કે દરબાર એને અમારા સોગલામાં ચિત ફસી ગયું છે. હે હા, ચિત ત્યાં ઘૂસવાઈ પડ્યું છે, હવે બીજું નહીં આવડે, કાંઈ બોલી નહીં શકાય એવું. હા, અને સાંભળો દરબાર, હવે બીજું એને આવડે કે ન આવડે તો પણ તમારી બરોબર એનું કલ્યાણ કરશે. હે ભણો મહારાજ, હે અમે ઘર પરિવાર છોડી તમારી પહાડે વહાણ ફરીને જોડા તોડને ક્યાં મહારાજ, અને ગઢવાને આમ નામ છોગલામ કલ્યાણ અમારી બરોબર. ત્યારે મહારાજ કહે છે દરબાર મારી વાત સાંભળો, એણે અમારા છોગલાને ત્રિલોક થકી ન્યારું કીધું ને એનું ચિત્ત અમારા છોગલામાં ફસાઈ ગયું. એણે એટલું બધું અમારા છોગલાનું માધ્યમ જાણ્યું તો અમારી પાઘનું કેટલું, હે અમારી પાઘનો મહિમા કેટલો સમજતા હશે આ મહિમા વર્ગમાં. છોગલાનો આટલો તો પાઘનો મહિમા કેટલા, અને પાઘનો મહિમા એટલો તો અમારા અન્ય વસ્ત્રોનો મહિમા કેટલો, અને અમારા ઘરાણાનો મહિમા કેટલો, અને એટલો અમારા ઘરાણાનો તો અમારી નખ શિખ આખી મૂર્તિનો મહિમા આ ગઢવીને કેટલો થયો છે. માટે એનું તમારી બરોબર કલ્યાણ કરીશ. મહિમા હોય તો કલ્યાણ હાવ હેલું ભાઈ. એટલે આ વરનું નામ મહિમા વર્ષ. આપણે મહિમા કેળવવો છે. અરે પ્રેમાનંદ સ્વામીની પણ આવી જ અનુભૂતિ છે. પ્રેમાનંદ સ્વામીની, ઓરાવો છેલ તમારું છોગલું જોઉં રે, હે ઓરાવો છેલ તમારું છોગલું જોવો રે, છેલા મારા મનમાં પ્રભુ રે. પ્રભાત્યુ છોગલું જોવું રે, છેલા મારા મનમાં પ્રભુ રે. ઓરાવો હે ઓરાવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે. હે વાલા છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે. મોહન તારી મૂર્તિ મારા મનમાં ભાવી રે, મોહન તારી મૂર્તિ મારા મનમાં ભાવી રે. ઓરાવો ઓરાવો છે તમારું છોગલું, એટલું તો હવે કરજો માણી ઘરમાં વારે, એટલું તો હવે કરજો
અમારી ઘરમાં પ્રેમાનંદ ના નેણ માં રહો આવા ને આવા રે પ્રેમાનંદ ના નેણ માં રહો આવા ને આવા રે હોરાવો હોરાવો હાલ છબેલા છગલો જોરે હે તારું છગલો વાહ અમ સહુ ના તમે નેણ માં રહો બધા શિબિરાર્થના આવા ને આવા રે અરે પેલા છાણી વાળા નારાયણદાસ દલિત જ્ઞાતિમાં એનો જન્મ થયો પણ એણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જાણ્યા અને શું એણે મહારાજની મૂર્તિના ભાત ભાતના પદો લખ્યા એક પદ ગાઈ લેશો હાય હાય મજા આવી જાય એવું છે હા તમને આમ એમ થઈ જાય કે હવે નાચી લઈ રાસ લઈ લઈ હું કરી લઈ એમ હે જુઓ જુઓ રે છેલાજી નો છ ગલિયો હે જુઓ
જુઓ રે છેલાજી નો છ ગલિયો
હે જુઓ જુઓ રે છેલાજી નો છ ગલિયો હવે ઉભા થઈ જાઓ ઘડી ગોપાલો
રે છેલાજી નો છ ગલિયો
હે છો
ગુજરાત
માહી મોંઘા મણીને હીરા છે,
માહી મોંઘા મણીને હીરા છે,
માહી મોંઘા
ગલિયો
જમણા હાથમાં છે લાલ રૂમાલ, પહેલા દિનો છો ગલિયો.
નિહાલ જલાજી નું છો ગલિયો
ની રખી ને કહી તું નિહાલ જલાજી નું છો
ભક્તો શાંતિથી બેસો. સંતો ભક્તો, હવે કથા પૂરી થાય છે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને પાગ બાંધવાની ટેવ એવી હતી કે ભ્રમર ઉપર આટો દઈને ભ્રમરને ઢાંકી દેતા હતા. આ એમની આગવી કળા હતી વાલા ભક્તો. એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, પાપણી ઉપર રે આટો દઈ અલ બેલો, ફેંટો બાંધે રે છગુ મેલી સેલો. વાલા ભક્તો, અહીંયા હું કથાને સ્તોભાવું છું. પછી વર્ષા ઋતુ રે શરદ ઋતુને જાણી આવતીકાલે હવારે સ્નાન લીલાનો આખો પ્રોગ્રામ આવશે. તો વાલા ભક્તો, ખૂબ ખૂબ બધા તમે પ્રેમથી આ સત્સંગમાં રસતરબતર થયા છો. ભગવાન સ્વામિનારાયણ આ બધું જોઈને બહુ રાજી થઈ રહ્યા, બહુ રાજી થઈ રહ્યા. જ્યારે શુદ્ધ ભાવથી ભગવાનને માટે નાચીએ ગાઈએ કૂદીએ ત્યારે ભગવાન આપણી ભેળા નાચતા ગાતા હોય છે, સુખ દેતા હોય છે. આ વખતે શિબિરાર્થીની સંખ્યા પણ ઘણી બધી વધારે છે અને ભાવ પણ બહુ વધારે છે. આ વખતનું બધું જોતા એવું લાગે છે કે 26 શિબિરને આ 27મી શિબિર ઓળંગી ગઈ છે. આવી કોઈ કલ્પના નહોતી, આવી કોઈ ભાવના આપણે મનમાં ધારી નહોતી કે આટલો બધો મહારાજ અહીંયા સાક્ષાત આપણા બધામાં બેસીને જાણે આનંદ આપશે. મહારાજને લાખો લાખો વાર થેન્ક યુ કહીએ કે પ્રભુ તમે અમારી સાથે રહીને અમને જે આ બધા જ પ્રકારનો આનંદ આપો છો એ બદલ અમે તમારા કાયમી ઋણી છીએ. ભગવાન શ્રીહરિની હાજરી વિના, એમના આપ્યા વિના આવું સુખ કે આવો આનંદ આટલા બધા આપણે ભેગા થઈને આવી રીતે શાંતિથી લૂંટી શકીએ નહીં એ નિર્વિવાદ વાત છે. આ તો શ્રીજી મહારાજની બહુ જ આપણા માથે કૃપા થઈ છે એમ સમજો. આજે વાલા ભક્તો રથયાત્રા કાઢી એમાં રાજા ધીરાજ બેઠા હતા, એનું સવે દર્શન કર્યું, પૂજન કર્યું, ધન્ય ભાગ્યશાળી થયા. અને એ જ રથમાં આપણે સાગર ગ્રંથ લઈને વડોદરાથી નીકળીશું અને આનંદથી વાજતે ગાજતે જશું. આજ મારા વોટ્સઅપમાં મેસેજ આવ્યા, સાગર સમર્પણ પદયાત્રા સન્માન સમારોહ વડતાલમાં કોઠારી ચેરમેન સાધુ સંતો આચાર્ય મહારાજ સાગર ગ્રંથનું સન્માન કરવા માટે થનગની રહ્યા છે, કેટલીક તૈયારી કરી રહ્યા છે. કયા રસ્તે આવશો, કેટલા વાગે પહોંચશો, અમારે બહુ મોટું બધું સન્માન ગ્રંથનું કરવું છે. તો આવી રીતનું એમણે આ પોસ્ટર રવાના કર્યું છે. તો વાલા ભક્તો, આપણે એ 2 દિવસની જે પદયાત્રા છે એ અનોખી ને અદ્ભુત અપૂર્વ છે. ક્યારેય આવી પદયાત્રા આવા ગ્રંથની આ રીતે થઈ નથી. અને એમાં દેશ વિદેશથી આવેલા ભાઈઓ ભાઈઓ સાધુ સંતો સાંખ્યોગી બહેનો બહુ મોટા પ્રમાણમાં આ પદયાત્રા ઐતિહાસિક હોય એમાં જોડાય
અને વડતાલમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણના દર્શન કરીશું અને ત્યારે આપણે આનંદથી છલકાઈ જશું. તો વાલા ભક્તો, હવે એને પણ બહુ જાજી વાર નથી, અને જે ચેષ્ટાના એક રાસના દ્રશ્યથી આપણે બધા નાચી ઉઠીએ છીએ, એવી આખી ચેષ્ટાનું 3D એનિમેશન આપણા હાથમાં આવવાને પણ હવે જાજી વાર નથી. વાલા ભક્તો, કરોડો રૂપિયા દઈએ તો પણ ન મળે એવું આ અદ્ભુત 3D એનિમેશન હાવ મફતમાં આ હરિભક્તો આપણને આપે છે. પૈસા એના છે, આપણે તો મફતમાં માણવાનું છે, પાયે ખર્ચવાની નથી, મહેનત કરવાની નથી, ઉજાગરો કરવાનો નથી. અને સહેજે સહેજે આપણા બધાના ફોનમાં, નેટમાં, લેપટોપમાં આ અલૌકિક આનંદ આપણા બાપનો થઈ ગયો. જ્યારે ઈચ્છા થાય ત્યારે જોઈએ. કોઈ કહેતા હતા કે ચેષ્ટા સાંજે જ બોલાય એવો નિયમ ખરો? ના બાપા, ના. સાકર સાંજે જ ખવાય એવું કાંઈ નહીં, જ્યારે મન થાય ત્યારે ખવાય. એમાં ચેષ્ટા તો જ્યારે ઈચ્છા થાય ત્યારે ગવાય. આ તો જાજા માણસને સાંજે અનુકૂળ આવે એટલે સાંજનો નિયમ રાખ્યો હોય. બાકી હવારે ગવાય, બપોરે ગવાય, રોંઢે ગવાય, રાતે ગવાય, વહેલી હવારે ગવાય, ઠીક પડે ત્યારે જોવાય ને ઠીક પડે ત્યારે ગવાય, પણ એના મય જ રહેવાય એટલું મારું કહેવું છે. આવું મળે ક્યાંથી વાલા ભક્તો? આવું મળે નહીં મારા બાપ. જ્યારે ભગવાને દયા કરીને આપણને આવો લાહો આપ્યો છે ત્યારે લાહો લૂંટવો જોઈએ, એનો મહિમા સમજવો જોઈએ, એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. કોઈ માણસ આપણને શેરડી આપે અને આપણે શેરડીને બરાબર ચૂસીને એનો રસ ઉતારીએ નહીં તો એ માણસે આપેલી શેરડીનો કોઈ મિનિંગ નહીં મારા ભાઈ. શેરડી આપી છે તો પછી એને આપણે બરાબર ચૂસી ચાવી અને એનો રસ અંદર લઈ જઈને એનાથી શરીરને સર્વ રીતે પુષ્ટ કરીએ તો એ શેરડી બરાબર ઉગી કહેવાય, એનો લાભ બરાબર આપણે લૂંટો કહેવાય, એને બરાબર સદઉપયોગમાં લીધી કહેવાય. એમ ભગવાન સ્વામિનારાયણ આપણને આ શિબિર, ઉત્સવ, સમયા, સાગર, રથપદ યાત્રા વગેરે વગેરે 3D એનિમેશન આ બધા ગ્રંથો આપે છે. તો આપણે એનો પૂરેપૂરો લાભ નહીં લઈએ તો બીજો તો કોણ પાકિસ્તાનવાળો લેવાનો? માટે વાલા ભક્તો, આ લાભ લેવામાં ચૂકતા નહીં, આને સામાન્ય માનતા નહીં, આ નાની સૂની વાત નથી એમ સમજો. આ આપણા કલ્યાણના પાયા છે, આમાંથી જ ભગવાન પ્રગટવાના છે અને આપણને અક્ષરધામમાં લઈ જવાના છે. આ સાથે આઈની કથા અહીંયા વિરામ પામે છે. સહજાનંદ સ્વામી મહારાજની